ભાઈનો એક પ્રશ્ન છે કે અરિયન ભગવાન અને કેવલી ભગવાનમાં શું ફરક? તો જે કેવળ જ્ઞાન પામ્યા હોય, ઘનઘાતી કર્મોનો ક્ષય કર્યો હોય, ચાર અઘાતી કર્મ માત્ર બાકી હોય, એવા બધાને કેવળી કહેવાય, પણ બધાને અરિયન નથી કહેવાતા. કેવળ જ્ઞાન પામેલા છે એટલે કેવળ જ્ઞાની કહેવાય, અરિયન બધાને નથી કહેવાતા. કારણ કે કેવળ જ્ઞાન પામ્યા પછી જે તીર્થની સ્થાપના કરે, તીર્થંકર હોય એને અરિયન કહેવાય. જે તીર્થંકર ના હોય, જેમ ગૌતમ સ્વામી, જંબુ સ્વામી બધા કેવળ જ્ઞાની બન્યા પણ તીર્થંકર નથી, એટલે એ મહાત્માઓને અરિયંતમાં નથી લેવાતા. અરિયનનો ટૂંકો અર્થ આવો થાય, અરિ એટલે શત્રુ અને હંત એટલે હણનાર. શત્રુને હણનાર એનું નામ અરિયન. એમણે પણ મોહરાજાના શત્રુઓને હણ્યા છે, એટલે આમ અરિયન શબ્દનો અર્થ લાગુ પડે. પણ ખરો અરિયન શબ્દનો અર્થ બીજો છે. આ તો શબ્દો જોઈને અર્થ ગોઠવેલો છે. ખરો અર્હ ધાતુ છે સંસ્કૃત ભાષામાં. અર્હ એટલે યોગ્ય, લાયક. 34 અતિશયની સમૃદ્ધિને યોગ્ય, જેને જ્ઞાનાતિશય, વચનાતિશય, અપાયાપગમાતિશય, અશોક વૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ચામર, આસન, ભામંડળ, આવા અતિશય હોય એ 34 અતિશયની સમૃદ્ધિને યોગ્ય એનું નામ અરિયન. હવે આ અર્થ 34 તીર્થંકરમાં લાગુ પડે. 24 તીર્થંકર સિવાય જે કેવળ જ્ઞાન પામે એમાં આ અર્થ લાગુ ના પડે. ગુણો બધા અનંત, બે ના સરખા ગુણો સરખા. હા, પ્રશ્ન ભૌતિક સમૃદ્ધિ પુણ્યોદયનો તીર્થંકર પ્રભુને હોય, સામાન્ય કેવળીને ના હોય. અને અરિયન શબ્દમાં મૂળ નમો અરધ્ય શબ્દ છે. અરધ્ય એમાં અર ધાતુ છે. સંસ્કૃત ભાષા પ્રમાણે અરનો અર્થ થાય યોગ્ય. 34 અતિશયની સમૃદ્ધિને યોગ્ય. 34 અતિશયો તીર્થંકર પ્રભુને હોય, એમની વાણીથી પ્રતિબુદ્ધ પામેલા બધા જીવને ના હોય. જેમ માસ્તુષ મુનિ, ખંડક મુનિ અથવા ઇલાચી પુત્ર, ચિલાચી પુત્ર, અરે આ બધા કેવળ જ્ઞાન પામ્યા પણ 34 અતિશયની સમૃદ્ધિ એમને હોતી નથી. એને જૈન શાસ્ત્રોમાં સામાન્ય કેવળ જ્ઞાની કહેવાય. કેવા કહેવાય? સામાન્ય કેવળ જ્ઞાની. કેવળ જ્ઞાન ખરું, સાર ઘાતિક્રમનો ક્ષય ખરો, પણ પુણ્યની સમૃદ્ધિ એમની પાસે ઓછી છે. તીર્થંકર પ્રભુ પાસે તીર્થંકર નામ કર્મનો ઉદય હોવાથી પુણ્યની સમૃદ્ધિ ઘણી છે. એટલે અરિયંતનો અર્થ આવો થાય, 34 અતિશયની સમૃદ્ધિને યોગ્ય. એને રસ નથી ખરું, પણ લોકોની વચ્ચે એ જીવ વધારે પુણ્યશાળી ગણાય. તીર્થંકર પરમાત્માનો જેટલો મહિમા હોય એટલો મહિમા લોકમાં સામાન્ય કેળવીનો એટલો ના હોય. એમનો પોતાનો આત્મા લેપાયેલો નથી. ભાઈ મોક્ષે તો બધા જવાના છે, અને મોક્ષે ન જાય ત્યાં સુધી વિતરાગ પણ બધાય છે. વિતરાગ પણ છે બધાય. અરિયન કહેવાય. હા, અરિયન ગણો સમોષણ રચાય એવું ના હોય. એ અર્થમાં પુણ્યોદયમાં ફરક હોય, સાહિબ ભાવમાં ફરક ના હોય. સાહિબ ભાવથી જે ચાર ગુણ પ્રગટ થાય, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય, એ ચાર ગુણો સરખા હોય. કર્મના ક્ષયથી થનારા જે ગુણો સાહિબ ભાવના, એ ગુણો બેના સરખા હોય. પણ પુણ્યોદયથી થનારી જે સમૃદ્ધિ, એ અરિયનની હોય એવી સામાન્ય કરીને ના હોય. હા, તીર્થંકર ભગવાન અરિયન બેનો અર્થ એ કઈ, એ તીર્થને કરે છે. મારે તીર્થંકર કહેવાય, 34 અતિશયની સમૃદ્ધિને યોગ્ય છે માટે અરિયન કહેવાય. શિવ કહેવાય, કારણ કે અહીંયા ચાર કર્મ વાળા હતા અને મોક્ષે ગયા તો આઠે કર્મ વગરના બન્યા. એટલે સિદ્ધ પદ કરતા અરિયન પદ એટલું ઊંચું નહીં. આત્માની દ્રષ્ટિએ, આત્માની દ્રષ્ટિએ ઊંચું પદ સિદ્ધ નથી. પુણ્યના ઉદયની દ્રષ્ટિએ અરિયન ભગવાન પૂજાય. ખ્યાલ આવ્યો? આપણે નમો અરિયંતાનમ પહેલું બોલીએ, નમો સિદ્ધાનમ બીજું બોલીએ, એ સિદ્ધ ભગવંતોનું સ્વરૂપ અરિયંતો કરતા ઊંચું છે. બોલો, અરિયંતો કરતા પણ આટલું ઊંચું સ્થાન એ પામ્યા ક્યારે? અરિયંતોની વાણી સાંભળી તો. એટલે મૂળ ઉપકારક અરિયંત ભગવાન છે, એનું પહેલું પદ મૂકવામાં આવ્યું છે. તમારી ધરીભાઈ બોલો, તમારો શું પ્રશ્ન હતો? જેટલા અરિયંત ભગવંતો થાય એ બધા સિદ્ધ થવાના થવાના થવાના, પણ જેટલા સિદ્ધ થયા હોય એ બધા અરિયન થયા હોય એવો નિયમ નહીં. કોઈ તીર્થંકર થઈને પણ મોક્ષે જાય, કોઈ તીર્થંકર થયા વગર સામાન્ય કરુણા પામીને પણ મોક્ષે જાય. શું બોલો? હા,
એ વધારે,
જેમ ગૌ તો એની સંખ્યા વધારે હોય, તીર્થંકર ન થયા હોય મોક્ષે જાય એવા સિદ્ધ ભગવંતો ઘણા હોય. તીર્થંકર થયા હોય ને મોક્ષે ગયા હોય એવા જીવની સંખ્યા ઓછી હોય. સ્વરૂપમાં બે હરખા થઈ જાય.
હા, 24
એવું છે કે ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર આ બે ક્ષેત્રોમાં જ, ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર આ બે ક્ષેત્રોમાં જ આવો નિયમ છે 24 તીર્થંકર ભગવાન થાય. પણ મહાવીર ક્ષેત્ર ઘણું મોટું છે, એમાં 24 થાય એવો નિયમ નથી, અનેક તીર્થંકરો થાય. હવે ભરત ઐરાવતમાં કેમ આવો નિયમ છે કે ભરત ઐરાવતમાં 6 આરા વાળો કાળ છે, ચડતો પડતો કાળ છે. એમાં પહેલો બીજો ત્રીજો આરો તો યુગલિક કાળ છે. એમાં તીર્થંકર ભગવાન થાય કે સાધુ થાય એવા જીવો હોતા નથી. શું મેં કીધું? પહેલો આરો, બીજો આરો અને ત્રીજો આરો, એ ત્રણેય આરામાં 9 કોળા કોળી સાગરોપમ જેટલો કાળ છે, યુગલિકનો જ કાળ હોય છે. ચાર ગુંઠાણા વાળા જીવો હોય, વધારે ઊંચી સ્થિતિ વાળા જીવો એ કાળમાં હોતા જ નથી. આ ભરત ઐરાવતની વાત કરું છું. અને પાંચમો છઠ્ઠો આરો છે, એમાં પણ પાંચમા આરાની શરૂઆતમાં કોઈક મોક્ષે જાય, પણ જેમ જેમ પાંચમો આરો પસાર થતો જાય એમ મોક્ષે જવાનું બંધ થઈ જાય. જીવની પરિણતિ એવી નિર્મળ નથી હોતી આ પાંચમા આરાના કાળ પ્રભાવે. રાગ, દ્વેષ, મોહ, માયા, મમતા જીવમાં હોય હોય ને હોય. છઠ્ઠા આરામાં મોક્ષ બહુ જતા નથી કોઈ, એટલે ચોથા આરામાં જ જાય. એ કાળ બહુ નાનો છે અને એમાં આવા પુણ્યવાળા જીવો ઘણા હોતા નથી. પણ એમની નિષ્ઠાએ મોહનો ત્યાગ કરી કેવનાથ પામી અને મોક્ષે જનારા જીવો ઘણા હોય, પુણ્યોદયવાળા જીવો ઓછા હોય છે. પુણ્યોદય હોય, તીર્થની સ્થાપના કરે, ક્ષત્રિય સંઘની રચના કરે અને કેવનાથ પામીને મોક્ષે જાય, આટલું અદભુત પુણ્ય હોય એવા જીવો ઓછા હોય. 24 જ હોય છે કાળ પ્રભાવના કારણે. કાળ બહુ થોડો છો ને, છ આરા માંથી એ ચોથા આરામાં જ આવા તીર્થંકર પ્રભુ થાય. પેલા બીજા ત્રીજા આરામાં ના થાય. પેલા બીજા ત્રીજા આરાનો કાળ જે છે એમાં પેલા બીજા ને ત્રીજા આરાનો કાળ ઘણો લાંબો છે અને એમાં તીર્થંકર પ્રભુ થતા નથી. યુગલિક કાળ છે. પાંચમો છઠ્ઠો આરો છે એ કનિષ્ઠ કાળ છે, હલકો કાળ. એટલે એક ચોથા આરાનો જ કાળ છે, એમાં આવા પુણ્યવાળા જીવોની સંખ્યા બહુ ઓછી હોય છે. પણ મહાવીર ક્ષેત્રમાં કાયમ ચોથારા જેવો કાળ હોય છે, એટલે એમાં અનેક તીર્થંકર ભગવંતો થાય છે. એમાં ચોવીસા એવો નિયમ નથી. ખરાયો ભરત અહીરાજ પૂરતો જ આ નિયમ છે. અને એમાં કાળ ચર ઉત્તર વાળો છે, માટે ઊંચા જીવો બહુ ચડતા નથી. બીજા કોઈને કઈ પૂછવું છે? થોડું જોરથી બોલો. આ ત્રીજા આરાના અંતે એક ભગવાન થયા અને ત્રેવીસ ભગવાન ચોથા આરામ થયા. એટલે બહુ અચ્છેરું નથી. ના ના, એવું નથી. એક ભગવાન ત્રીજા આરામાં થાય અને ત્રેવીસ ભગવાન ચોથા આરામાં થાય. અને આવતી આ છ આરા પૂરા થશે એની પછી ઉત્સર્ગીની કાળ આવશે, એમાંથી ઊંધું થશે. એટલે ત્રીજા આરામાં ત્રેવીસ થશે અને ચોથા આરામાં એક ભગવાન થશે. ચોથા આરામાં ત્રેવીસ છે ને અહીંયા, એટલે ત્રીજા આરામાં ત્રેવીસ થશે, ચોથા આરામાં એક થશે. એ છઠ્ઠા આરા જેવો પહેલો આરો, બોલો. પાંચમા આરા જેવો બીજો આરો, ચોથા આરા જેવો ત્રીજો આરો. એટલે આપણે ચોથા આરામાં ત્રેવીસ થયા ને, એમાં ત્રીજા આરામાં ત્રેવીસ થશે. અને ત્રીજા આરામાં આપણે ઋષભદેવ પ્રભુ થયા એમ ત્યાં ચોથા આરાની શરૂઆતમાં ચોવીસમાં ભગવાન થશે. એટલે બહુ જાત ચોથો વારો જ થયો ને આમ તો. એ ભગવાન થાય એમાં, પણ ઘણા તીર્થંકર ભગવંતો આ આરામ જ થાય છે. બીજા આરામ યુગલિક કાળ આવે છે. ચોથા આવતા ઉત્સર્જની કાળમાં ચોથો વારો બેઠા પછી એક ભગવાન થશે, તો પછી ધીરે ધીરે યુગલિક કાળ આવશે. જેમ અત્યારે યુગલિક કાળનો વિચ્છેદ થયો એમ યુગલિક કાળ ચાલુ થશે. એમાં તીર્થંકર પ્રભુ હોય નહીં. એટલે ભરત અહીંયા પૂરતો જ આ નિયમ ભાઈ, મહાવીર ક્ષેત્રમાં નહીં આ નિયમ. મહાવીર ક્ષેત્રમાં અનેક તીર્થંકર ભગવંતો એક સાથે બી વિચરતા હોય. અને આજે મહાવીર ક્ષેત્ર પાંચ છે, એક નથી. આપણે જ્યાં રહીએ છીએ જંબુદ્વીપ છે, એમાં એક મહાવીર છે. આપણે જેમાં રહીએ એ જંબુદ્વીપની ચારે બાજુ ફરતો લવણ સમુદ્ર અને એની ચારે બાજુ ફરતો ધાતકી ખંડ, એમાં બે મહાવીર છે. એમાં તીર્થંકર ભગવાન આજે વિચરે છે. એને ફરતો કાલો દધી સમુદ્ર, કાલો દધી સમુદ્ર ચારે બાજુ ફરતો પુષ્કર વરદ્વીપ, એમાંય બે મહાવીર. કુલ પાંચ મહાવીર, પાંચ ભરત, પાંચ ઐરાવત. પાંચમાં એક જંબુદ્વીપમાં, બે ધાતકીખંડમાં, બે પુષ્કરવરમાં. એટલે પાંચ તરીકે રાખ્યા, પંદર. પાંચ કર્મ, પાંચ ભરત, પાંચ ઐરાવત, પાંચ મહાવીર. આ પંદરને કર્મભૂમિ કહેવાય. અસી મસી કૃષિના વ્યવહાર વાળા ક્ષેત્રો અને ત્રીસ અકર્મ ભૂમિ કહેવાય, જેમાં અસી મસી કૃષિનો વ્યવહાર ના હોય, યુગલિક જ હોય અને કલ્પ વૃક્ષોથી જીવનારા જીવો હોય. વૃક્ષોના ફળો ખાઈને આહાર પણ જીવનારા, રસોઈ પાણીએ નહીં, લગ્ન પ્રથા પણ નહીં, અને મોટા થતા એ પતિ પત્ની બનનારા, યુગલિક કહેવાય. એના ત્રીસ ક્ષેત્ર છે. પાંચ હિમવન, પાંચ હરિવર્ષ, પાંચ રમ્ય, પાંચ હિરણ્યવન, પાંચ દેવકુંડ, પાંચ ઉત્તરકુંડ. અને એ ક્ષેત્રોમાં યુગલિક હોવાથી તીર્થંકર પ્રભુ જન્મતા જ નથી. ભરત ઐરાવતે મહાવીરમાં જ જન્મે. એમાં અત્યારે હાલ આપણા ભરત ક્ષેત્રમાં પાંચમો વારો ચાલે છે, એટલે તીર્થંકર પ્રભુ નથી, સ્વસારામાં છેલ્લા મહાવીર પ્રભુ થયા. પણ મહાવીર ક્ષેત્રમાં તો આજે પણ તીર્થંકર પ્રભુ વિચરે છે, કારણ કે એમાં ચોથો જારો કાયમ હોય છે, બીજા આરા ત્યાં હોતા નથી, એ કાળ પડતો હોતો નથી. આ પ્રભાવ જ એવો, ચોથો નથી ખરેખર, એક જ આરો છે, પણ આપણા ચોથા આરા જેવો કાળ. આપણે પહેલા બીજા ત્રીજા આરામાં યુગલિક હતા, તો એમને તે યુગલિક ક્યારે હોતા જ નથી. તો આપણે ચોથા આરામ મોક્ષ માર્ગ ચાલુ હતો, એવો મોક્ષ માર્ગ એમને તો કાયમ ચાલુ છે, એટલે આપણી અપેક્ષા એ ચોથો કહેવાય. એમના ક્ષેત્રમાં ચોથો નથી, એમના ક્ષેત્રમાં કાયમ એક સરખો જ કાળ. તો એ કાળ કેવો? આપણા ચોથા આરા જેવો. આત્માની અંદર એ કદાચ કોઈ પૂછે મારીમાં ચોથો આરો કહો છો, તો ત્રણ આરા ક્યારે પૂરા થયા પહેલા? એટલે હું થોડી ચોખર કરું છું, ત્રણ આરા ગયા નથી, આવવાના નથી. અનાદિકાળથી ચોથા આરા જેવો જ કાળ છે, અને ચોથા આરા જેવો કાળ રહેશે, એટલે કાયમ ત્યાંથી મોક્ષ માર્ગ ચાલુ જ રહે, અને કાયમ ત્યાંથી જેવો મોક્ષી જાય એવો ક્ષેત્ર છે. એટલું આ ઓછામાં ઓછા 20 તો વિચરતા જ હોય, ને કોક કાળ એવો આવે કે વધારે વધારે મહાવીરમાં 160 વિચરતા થઈ શકે, 160. અત્યારે એક મહાવીરમાં 4 ભગવાન છે. આપણા ભક્ત ક્ષેત્ર જેવડા જેવડા, એમનામાં 32 ક્ષેત્ર છે. આપણા ભરત જેવડા હવે 32માં 4 ક્ષેત્રોમાં તીર્થંકર પ્રભુ આજે છે, અને 28 ક્ષેત્રો ખાલી છે. ખાલી એટલે તીર્થંકરો થયેલા પણ મોક્ષે ગયા. 4 ક્ષેત્રોમાં ભગવાન છે, એ 32 વિજય કહેવાય. શું કહેવાય? એમાં 8મી વિજયમાં સિમંદર સ્વામી છે, 9મી વિજયમાં યુગમંદર સ્વામી છે, 24મી વિજયમાં બાહુ સ્વામી, અને 25મી વિજયમાં સુબાહુ સ્વામી. 8, 9, 24 અને 25 આ 4 વિજયમાં ભગવાન વિચરે છે હાલ. બાકીની વિજયો આજે ખાલી છે. પહેલા તીર્થંકર પ્રભુ હતા, મોક્ષે ગયા, અને વળી બીજા તીર્થંકર થશે થોડા કાળ પછી. હોય પણ મોક્ષ તીર્થંકરો કાયમ ચાલુ ચાલુ રહે. આપણે મહાવીર અહીંના ક્ષેત્રોમાં મહાવીર પ્રભુ મોક્ષે ગયા પછી કોઈ તીર્થંકર થયા નથી, અને હવેના કાળમાં થવાના પણ નથી. 5મો આરો જશે, 6ઠો આરો જશે, પછી ઉત્સર્ગિણી કાળ બેસે, એમાં પહેલો આરો જશે, બીજો જશે, અને ત્રીજા આરામાં ભગવાન થશે. મહાવીર ક્ષેત્રમાં આપણા ભરત જેવા 32 ખંડ છે. કેટલા? 32. જેમાં 4માં કેવ જ્ઞાની તીર્થંકર ભગવાન વિચરે છે, બાકીના 6માં તીર્થંકર ભગવાન નથી, પણ તીર્થંકર ભગવાન હતા એમનો ઉપદેશ સાંભળીને કેવ જ્ઞાની ભગવંતો, સાધુ ભગવંતો, મોક્ષે જનાર જીવો આજે પણ છે. બધા કેવ જ્ઞાન પામે એવા જીવો છે. બાકીની 28 વિજયમાં તીર્થંકર પ્રભુ નથી, પણ તીર્થંકર પ્રભુની ગેરહાજરીમાં પણ એ કહીને ગયા, એ વાણીનો આલંબન લઈને મોક્ષે જનાર જીવો છે. જેમ ભગવાન મહાવીર પ્રભુ મોક્ષે ગયા, 72 વર્ષની ઉંમર પૂરી કરી, ત્યારબાદ એમની વાણીનો આલંબન લઈને એની પછી પણ કેટલા વર્ષની મોક્ષે જનાર જીવો હતા. જંબુ સ્વામી મોક્ષે ગયા છે ને બધા, એ કઈ ભગવાનના વખતમાં મોક્ષે નથી ગયા, ભગવાન પછી મોક્ષે ગયા છે. એટલે એમ અહીંયા 28 વિજયમાં હાલ તીર્થંકર પ્રભુ નથી, પણ તીર્થંકર પ્રભુ હતા એમની વાણી સાંભળીને કેવળ પામેલા કેવલીઓ છે, અને સાધુ સંતો પણ છે, અને મોક્ષે પણ જવાય છે. માત્ર તીર્થંકર પ્રભુ એક ક્ષેત્રમાં હાલ નથી, અને કાલે થાય ખરા. આપણી માં 5મો 6ઠો આરો પસાર થાય તારે થશે એમ નહીં. હાલ અત્યારે 4 વિજયમાં છે, પાછળ એ હાવ ખાલી નથી, કેવડી ભગવંતો છે. બરોબર, ચાલો હજી બી કઈ પૂછવું પૂછજો. એક મિનિટ, આપણે નૌકા ગણી ચાલુ કરી ફરી ગઈ. નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સબ્બસાહુણમ, એસો પંચ નમુકારો સબ્બ પાવપણાસનો, મંગલાણં ચ સવ્યેશીમ પરમમ અવૈ મંગલમ. શું કે કોઈ નક્કી નથી કરતું. સાંભળો, જે જીવ ધર્મની આરાધના કરી આત્મકલ્યાણ પામવાની પ્રાપ્તિ કરે છે, જેનામાં આવી યોગ્યતા પડેલી છે અને ભવિષ્યમાં તીર્થંકર થવાનું પુણ્ય કર્મ બાંધે છે, એ જીવ તીર્થંકર થાય છે. અને કેવળ જ્ઞાની ભગવંતો ત્રણેય કાળના જ્ઞાની છે, એટલે ભવિષ્યમાં કોણ આવા જીવ થશે, ભૂતકાળમાં કોણ થયા, એ બધું એના જ્ઞાનને એમને દેખાય છે. એટલે કેવળ જ્ઞાની ભગવંતો જુએ છે અને સામેનો જીવ એવી આરાધના કરે છે અને એવું પાકે છે. જેમ તમને બોલો અહીંયા છો, સતત 25-50 વર્ષ પહેલા અમેરિકાના પ્રધાન કોણ હતા, વડાપ્રધાન એની પહેલા કોણ હતા, હવે તમે શુદ્ધ જ્ઞાનથી જાણો છો. તમે હતા જ્ઞાન હતા ભગવાન જાણે, આપણી ઉંમર નાની હોય તો નાએ હોઈએ, ખરું નહીં? પણ આપણા શુદ્ધ જ્ઞાનથી આપણને ખબર છે કે આ ભાઈ અત્યારે આ વડાપ્રધાન છે, 5-25 વર્ષ પહેલા બીજા હતા, એના પહેલા 50 વર્ષ પહેલા ત્રીજા હતા. જેમ આપણે શુદ્ધ જ્ઞાનની આ બધી ખબર પડે છે, એમને તો કેવળ જ્ઞાન છે. એટલે કેવળ જ્ઞાનથી 500 વર્ષ પછી કયા થશે, લાખ વર્ષ પછી કયા થશે, બધું ભગવાન દેખી શકે છે. અને એવું દેખનારા મહાત્માઓએ કહ્યું છે તો શાસ્ત્રોમાં લખાણું છે. આપણને કેવળ જ્ઞાન નથી એટલે આપણે કંઈ દેખાતું નથી, પણ છતાં બધું શુદ્ધ જ્ઞાનથી થોડું દેખાય છે. શુદ્ધ જ્ઞાન છે ને માત્રામાં જેટલું છે એટલું. 5-50 વર્ષનું તમને ભૂતકાળનું ખબર છે, અને કોઈ જ્ઞાની હોય તો ભાવિનું પણ જો અનુમાનથી બધું જાણી શકે છે કે હવેના ગ્રહો આવા આવે છે એટલે આવું બનવું જોઈએ. હવે આપણું જ્ઞાન કંઈ કેવળ જ્ઞાન જેવું સાક્ષાત જ્ઞાન નથી, એટલે આપણી વાણી હાચીએ પડે, થોડી ખોટીએ પડે, કારણ પૂર્ણ જ્ઞાન નથી. ત્યાં કેવળ જ્ઞાની ભગવંતોનું જ્ઞાન પૂર્ણ છે, એટલે અનંતકાળમાં શું બન્યું એ પણ દેખે છે, અનંતકાળમાં શું બનવાનું એ પણ દેખે છે. એટલે કોણે કહ્યું સાચું છે ખોટું છે આવી બધી કલ્પના મનમાં કાઢી રાખવી નહીં. કેવી ભગવાનની વાણી ક્યારેય પણ બોલો મિથ્યા હોતી નથી. આપણને કેવળ જ્ઞાન નથી ને એટલે આપણે બધું બીજાનું મિથ્યા જ દેખાય, પણ છે નહીં આવું. અને મહાવીર ક્ષેત્રમાં તો કાયમ તીર્થંકર ભગવંતો ઓછામાં ઓછા 20 તો હોય જ છે. એમાં આપણા જંબુદ્વીપના મહાવીરમાં 4 હોય, કાર્તિકના 2 મહાવીરમાં 4-4 હોય, અને પુષ્કરના મહાવીરમાં 4-4, એમ 20 ભગવંતો તીર્થંકર તરીકે વિચારતા હોય. પણ 20ની વાણી સાંભળીને તીર્થંકર ના હોય પણ કેવળ જ્ઞાન પામ્યા હોય એવા તો અનેક જીવો હોય. સર્વજ્ઞ ભગવંતો તો અનેક હોય, અને અનેક જીવો આજે પણ મોક્ષે જતા હોય. એટલે મોક્ષ માર્ગ ક્યારેય બંધ થતો જ નથી. આપણા ભરતમાંથી બંધ થાય છે, બંધ કઈ ચાલુ ચાવી નથી. પણ જીવો એવા યોગ્ય નથી, બોલો, એટલે મોક્ષે જતા નથી, ઉમદા નથી. એમ જીવો કનિષ્ઠ છે. એટલા આપણે આપણા ઉપર વિચાર લો ને કે શેદ કોઈ તકલીફ આવે, ઉપસર્ગ પરીક્ષા આવે, બોલો, તો ભયભીત થઈ જઈએ. આપણે આમ બેઠા છીએ બહુ હોશમાં ઉત્સાહમાં, કે હમણાં જો કોઈ સાપ નીકળે, વાઘસિંહ આવે, કોઈ ગુંડા માણસો આવે, તો આપણે ભયભીત થઈ જઈએ, કારણ કે આપણી એટલી શક્તિ નથી. તો આજે હમણાં સારું છે કે ઉપસર્ગ પરીક્ષા આવતા નથી, બોલો જરા. હા, ઉપસર્ગ પરીક્ષા આવે ને તો એક ઘડીના છઠ્ઠા ભાગમાં ભાગાભાગ કરીએ બોલો. એટલે આપણી શારીરિક એ શક્તિ નથી, માનસિક એ બી શક્તિ નથી, એનું ધીરજ બળે નથી, એટલે કેવ નાન બંધ થઈ ગયું. આ ક્ષેત્રમાં ઉપસર્ગો આવતા નથી, પણ ઉપસર્ગો આવે તો સહન કરવાની શક્તિ જીવમાં હોય તો જ કેવું નાન થાય. પેલું સમજેલું હોય ને, પેલો કાનમાં ખીલા નખાણા તો ભગવાન બધે સ્થિર રહ્યા, અને અહીં કાનમાં ખી કીડી જાય ને ખાલી, બાકી તો સમજી ગયું. એટલે આપણી એવી શક્તિ બળ નથી. બાકી મહાવીર ક્ષેત્રમાં આ કાળે પણ કીર્તનકર ભગવંતો છે, કેવનાથ પામનારા જીવો પણ છે, મોક્ષેશ્વરા જીવો પણ છે, કારણ એમનો કાળ આપણા ચોથા આરા જેવો કાળ છે. એમને ચોથો આરો નથી, ફરી બોલું, આપણા ચોથા આરા જેવો કાળ છે. એમને ચોથો આરો છે એમ કહીએ, એનો અર્થ એમને ત્રણ આરા ગયા છે પહેલા. બે પણ ફરક સમજાણો, એ ચોથો આરો કાયમ હોવાથી કાયમ મોક્ષ માર્ગ ચાલુ છે. કાયમ સારા જીવો થાય છે, ઉપસર્ગ પરિષદ સહન કરે પણ છે, અને મોહને ખપાવી કેવ નાન પામે છે. આપણા આરામાં ચડ ઉત્તર છે, એટલે એનું નામ જ છે ઉત્સર્પિણી ને અવસર્પિણી. સમજાણું,
અત્યારે ભરત ક્ષેત્રમાંથી એવા કોઈ જીવો હોય છે કે જેની પાસે એવી લબ્ધિ હોય છે કે જે શ્રીમંદર ભગવાન પાસે જાય છે એટલે પ્રત્યપૂજ્ય પાછા આવે છે?
જો પેલા તો એવી લબ્ધિ આ કાળે છે જ નહીં. આહારક લબ્ધિ કહેવાય એમને, વૈકી લબ્ધિ કહેવાય, બે માંની એક લબ્ધિ આ કાળે નથી. અને આ જો ધારો હોય તો લબ્ધિ એક જજનું આવું શરીર બનાવવાની શક્તિ છે. શરીર બનાવે જેમ તમે પાંચ પૈસા કમાવો તો પ્લેનમાં ઉડી શકો છો, દાખલા તરીકે. પાંચ પૈસા ના હોય પ્લેન નથી જઈ શકતા. અને આ લબ્ધિ કે રુદ્ધિ સિદ્ધિ કઈ આત્માનું સ્વરૂપ નથી, એ તો પુણ્ય છે. પુણ્ય હોય તો જીવ માણસ ઉડી શકે અને જઈ શકે. આ કાળે એવી રુદ્ધિવાળા જીવો નથી, અને છતાં તમે કહો કે જાય તો જઈ શકે, કારણ એ કઈ આત્માનું સ્વરૂપ નથી. કોઈને શક્તિ વૈકરી સહી બનાવવાની શક્તિ મળી હોય તો જીવ અહીં મહાવીરમાં જાય, એટલું નહીં કે નંદીશ્વરમાં જાય. કુંડલ રૂચક દીપ સુધી ચારણ સમયમુનિઓ જાય છે ને, ચારણ સમયમુનિઓ આવે છે શાસ્ત્રમાં. વૈકી લબ્ધિવાળા ફેર પેલા નંદીશ્વર દીપના 52 દેરાસરો દર્શન કરવા જાય છે, એ જઈ શકે છે. આ કાળે આજે એવા જીવો નથી. આપણે વાત શું ચાલે છે, જયારે મોક્ષ માર્ગ ચાલુ હતો અને પહેલું સંગ્રહણ હતું, એક કાળે જીવો આવા હતા. અને અહીંથી મહાવીર સુધી જતા જાય તો નહીં, મહાવીર તો બહુ નજીક છે, કારણ જંબુદ્વીપમાં જ આવ્યું ને. જયારે નંદીશ્વર દ્વીપ તો આઠમો દ્વીપ છે, નંદીશ્વર દ્વીપ કેટલામો દ્વીપ? એ ડબલ ડબલ માપનો ગણો, આઠમો તો દ્વીપ છે, હાથ તો સમુદ્ર આવે વચ્ચે. દ્વીપથી સમુદ્ર ડબલ, સમુદ્ર દ્વીપ ડબલ, એટલે ડબલ ડબલ માપના 7 દ્વીપ સમુદ્ર ઓળંગો પછી આવે. પણ ત્યાં સુધી મુનિ જઈ શકે છે વૈકરી લબ્ધિ હોય ત્યારે. એવા લબ્ધિવાળા જીવો આ કાળે નથી. ભરતક્ષેત્રમાં હોય ખરા, બાજા ચોથો વારો હોય કે ઊંચો કાળ હોય તો હોય ખરા, અને આ કાળે નથી એમ જ ભલાઈ છે. એમ જાણ મારી વાત બેઠી કઈ નહીં. આ લબ્ધિવાળા જીવો હંમેશા તોફાન જ કરે, ઉડ્યા કરે, સરળની જઈ આવીએ. આપણા ઉપર લો ને, આપણે 5 પૈસા ના હોય ત્યારે સીધા બે કામ કરતા હોઈએ. ત્યાં 5 પૈસા થાય એટલે ગાડી લઈને ઉડાઉડ કરીએ, આજે અહીં જઈએ અને કાલે અહીં જઈ આવીએ. કારણ કે શક્તિ આવી ગઈ ને ફરવાની, કંઈ કામ હોય તોય જાય, ના હોય તો પરિક્રમ કરવા જાય, ફરવા જાય. એમ ઉત્તમ જીવો જેમ જેમ ઉત્તમતામાં આગળ વધે એમ લબ્ધિ પામે ઘણા, પણ લબ્ધિનો ઉપયોગ બહુ ના કરે. જેમ આપણે ઉત્તમ જીવો પૈસો કમાય ખરા, ધનાઢ્ય બને પણ ધન બાર બહુ દેખાવમાં ના આવે એટલે ઉછાખડા વેળા ના આવે એમ ઉત્તમ જીવોમાં લબ્ધિઓ પ્રગટ થાય પણ લબ્ધિઓ બહુ ફોરવે નહીં. ચૌદ પૂર્વ ભણેલા મુનિ મહાત્મા આરક લબ્ધિ પામે તો આરક શરીર બનાવી શકે, આરક શરીર બનાવીને મહાવીર્યમાં જઈ શકે. સિમંદર સ્વામી પ્રભુને મળીને પ્રશ્ન પૂછીને ઉત્તર લઈને આવી શકે. આવી એની પાસે લબ્ધિ છે પણ આખા ભાવમાં એક વાર કે બે વાર જ અવસરી બનાવે, વારંવાર ના બનાવે. કેમ કે આત્માને એક શરીરમાંથી બે શરીરમાં વ્યાપ્ત કરવો એ પ્રમાદ કહેવાય. શું કહેવાય? અડધો આત્મા આ શરીરમાં, અડધો આત્મા પેલા શરીરમાં, અને અહીંથી માવી દીધી જાય એ બે કામમાં વ્યગ્ર કહેવાય. જેમ આપણે વાંચતા હોઈએ ને ભીણતા હોઈએ, ભરતા હોઈએ ગૂંચતા હોઈએ તો ભૂલ પડે કે ના પડે? ભરવાનું કામ કરીએ ભરગૂંથણનું અને વાંચવાનું કામ કરીએ, હા કે ના બોલો? મેં તમે બેનો બેઠા મેં ભરવત ગૂંથણની દાખલો લીધી. એ બે કામમાં આપણે હિસાબ લખતા હોઈએ અને બીજાથી વાતે કરતા હોઈએ તો કંઈક ભૂલ પડવાનો સંભવ ખરો કે નહીં? એટલે એને પ્રમાદ કહેવાય. એટલે ઉત્તમ આત્માઓ આ બે શરીર ક્યારેય બનાવતા જ નથી બહુ. જયારે બહુ શંકાઓ ભેગી થાય અને પ્રશ્ન પૂછ્યા વગર નિર્ણય થાય એવો ના હોય તો જ મહાવીર્યમાં જાય. અભિમાન છે એમ નહીં સમજવાનું, પણ પ્રમાદ નથી કરવો. એ બરાબર. કોઈ એમ કે આટલું શરીર મળીને શરીર બનાવે નહીં, મળી શું કામનું? અત્યારે લોકોને પૈસો મળે ને એટલે દીક્ષાવે, ફોરવે, દેખાવ કરે. અહીંયા પણ આ જ પ્રશ્ન આવે કે આવી લબ્ધિઓ મળી હોય તો ઉડીને જતા કેમ નથી? અમને જો આવી લબ્ધિ મળે ને તો એક દાડો ઘરે ના રહીએ, ઉડાઉડ જ કરીએ. એટલે આવા મગજમાં ઘૂમતા હોય ને પ્રશ્નો, એટલે લોકો મુનિ ઉપર આવું કે આપણા આવા વિચાર છે એટલે આપણે મુનિ પણ નથી. આ તો મુનિ પણ આવે જીવ લબ્ધિઓ થાય, એને જવું પડે એ પણ ગમતું ચારું નથી. પણ પ્રશ્નનો નિકાલ કેવળી ભગવાન સિવાય કોઈ કરી શકે એમ છે નહીં આ ક્ષેત્રોમાં. એટલે કોક કદાવો પ્રસંગ આવે તો જાય. લબ્ધિ વાળા છે પણ લબ્ધિ ફોરવે નહીં. વધારે વધારે એક ભાવમાં બે વાર લબ્ધિ ફોરવે, એથી વધારે ના ફોરવે. બેઠું ભાઈ બોલો, હવે કઈ પ્રશ્ન છે બીજો? તીર્થંકર ભગવંતોએ જે વાણી ફરમાવી એ વાણીને ગંધર્વ ભગવંતોએ આગમ રૂપે ગૂંથી છે. ગંધર્વ ભગવંતો જાણે છે કે ભાવિમાં જીવો આટલા બુદ્ધિવાળા પાકવાના નથી, ખાસ પ્રભાવે અર્થાત શાસ્ત્રો ઉકેલી શકે કે ઊંડા ઉતરી શકે એમ શાસ્ત્ર વિશે જ્ઞાન ઓછું થવાનું છે. ચૌદ પૂર્વનું જ્ઞાન એમને હતું. બોલો, આપણે એક પૂર્વનું પૂરું નથી, ખરું કે નહીં? એટલે મહાપુરુષોની વાણી મૂળ આવા કોઈ મહાત્મા પુરુષોને કામ આવે એ માટે એમને રચી છે. પણ આપણને એનો અભ્યાસ ન હોય, પેલા ભાષાનો જ અભ્યાસ ન હોય, એ બધા પ્રાકૃત ભાષામાં શાસ્ત્રો છે, એના વિવેચનો સંસ્કૃત ભાષામાં છે. અને આ બે ભાષા શાસ્ત્રીય ભાષા કહેવાય, પ્રાકૃત અને સંસ્કૃત. એ ભાષા તો લુપ્ત થઈ ગઈ લગભગ. એટલે આપણે આગમ ઉકેલાય નહીં, આગમ આવડે નહીં, આગમ શાસ્ત્રો બેસે નહીં. એટલે પછી આપણે આપણા અભ્યાસ પ્રમાણે શાસ્ત્રનો અર્થ કરવા જઈએ, આપણા અભ્યાસના અનુભવ પ્રમાણે. હવે એમાં અર્થ બીજો હોય, એનું આપણે જ્ઞાન ન હોય, એટલે પછી આપણે અર્થ આપણા મગજમાં બેઠો એવા અર્થ પ્રમાણે શાસ્ત્રના વાક્યને લોકો ફેરવવા પ્રયત્ન કરે. અને શાસ્ત્રના વાક્યને ફેરવીને કહે છું કે ઓરિજિનલ આવું જ આગમ હતું, અથવા વચ્ચેના કાળમાં લોકોએ આવું બનાવી દીધું, હું એને સુધારી મૂળ લાવી દઉં છું. હજી વાત મારી નિયમ જાણે ફરી બોલું, પોતાને મગજમાં જે બેઠું હોય એ પ્રમાણે આગમ સુધારે. કોઈ બી કેમ સુધાર્યું કે મૂળ આ જ હતું. આ તો 25 વર્ષના કાળમાં અજ્ઞાની જીવો થયા, આગમો ભૂલી ગયા, એટલે લોકોએ બીજું બનાવી દીધું છે, એટલે ખોટું બનાવી દીધું છે. એ ખોટાને હું સુધારીને મૂળ લાવી લાવું છું. વાત સમજાય ગઈ? 1000 વર્ષ પહેલા, 1500 વર્ષ પહેલા આવો જ પાઠ હતો અને આવું જ શાસ્ત્ર હોઈ શકે. આ તો લોકોએ મનગમતો અર્થ કરીને શાસ્ત્ર બનાવી દીધા છે એમ કહીને પોતે ફેરવે. બેસે છે મારી વાત? હજુ આપણે અત્યારે તર્કથી ગમે તે રીતે વાત નથી બેહારતા. કોઈની સાથે ચર્ચામાં ઉતરીએ તો યુક્તિ પ્રયુક્તિ લગાડીને પણ આપણે મગજમાં બેઠું એ વાતને બરાબર જોરથી સિદ્ધ કરીએ છીએ. એમાં મિથ્યા તો મોહનો ઉદય એવો છે કે જીવ આવા જોર કરી, તર્કો લગાડી અને પાડો ફેરવે. મહાપુરુષોની વાત આ છે, એક શબ્દ પણ એમાં ફેરફાર આપણાથી થાય નહીં. અને એના અર્થને જ્ઞાનીઓએ જે કીધો છે એને આપણે ભણવો જોઈએ, એને અનુસરવું જોઈએ. અને ના અનુસરીએ તો જે અનુસરતા હોય એને આપણે બંધ ના કરી જોઈએ. ખાતો મહાત્માની વાણીનો અભ્યાસ કરવાનો. બોલો. અને આપણે અભ્યાસ કરવાનો ટાઈમ ન હોય, અગર એ ભાષા ના આવડતી હોય તો જેને એ ભાષા આવડે છે, અર્થ કરે છે, એને આપણે પ્રમાણ માનવાનો. આજે હું મારા ઉપર દાખલો આપું, અહીં આ દેશમાં આવ્યો, હવે મને ઇંગ્લિશ નથી આવડતું, એટલે કોઈ ઇંગ્લિશ વાળો માણસ મળે કઈ બોલે તો મારે તમને પૂછવું પડે કે આ ભાઈ શું કહે છે, કે તમે ઇંગ્લિશ જાણો છો, તમે કહો કે એ તમને આવું કહેવા માંગે છે, મારે વાત સ્વીકારવી જોઈએ. હવે હું એ ભાષા જાણતો ને હું ડાપણ કરું કે મને એમ કેમ કહી શકે તો કેમ ચાલે મારું. હું ઇંગ્લિશ નથી જાણતો એટલે જે મને વચ્ચે આપણે કોઈ ઇંગ્લિશ માણસો મળે પૂછે તો કે સમજાય નહીં, એટલે મારા ભેગા તમે હું તમને પૂછું કે ભાઈ મને શું કહે છે, તમે ઇંગ્લિશ જાણતા હોય મને સમજાવો, એક દલાલ તરીકે કામ કરો. બરોબર નહીં? અને પછી હું એનો મારી રીતે જવાબ આપું. એમ આગમની વાણી આપણે ન સમજાતી હોય પ્રાકૃત સંસ્કૃત છે માટે, તો આગમના જાણકાર પુરુષો જે હોય એની પાસે આપણે સાંભળવું જોઈએ, એની વાતને આપણે સ્વીકારવી જોઈએ. કેમ એ ભાષાને આપણે જાણતા નથી. હવે ભાષાને જાણતા ના હોઈએ અને પાછું દાપણ કરીએ તો એ કેમ ચાલે? આપણું મિથ્યા તો મોનીનો બંધ પડે. સીધી વાત છે, ભગવાનની વાણીને એક તો આપણે સમજતા નથી અને આપણે મનગમતો અર્થ કરીને બોલો એને ઉલટાઈએ તો એ કયો કર્મ બંધાય? તમે સમજો, મિથ્યા તો મોહનીય કર્મ બંધાય. ખુદ જમાલીની જ વાત કરીએ, ભગવાનના જમાઈ જમાલી, ભગવાને કહ્યું કે કરાતું હોય એને કર્યું પણ કહેવાય અને કરાતું પણ કહેવાય. જેમ ધારો તમે ઘરથી અહીંયા આવવા નીકળ્યા, બાર દરવાજા સુધી આવ્યા, ગાડી પાર્ક કરતા હો અને આ ભાઈ કે મહેન્દ્રભાઈજી કેમ નથી આવ્યા, આ સવાર થયા તો તમે બહાર સાંભળી ગયા, તમે અરે હું આવી ગયો એમ બોલાને જ નહીં. રાઈ કાં ગયા તો બહાર ઉભા છો, આટલી ક્રિયા અંદર આવવાની બાકી છે. એને કે કડે માણે કડે, શું કહેવાય? કરાતું હોય એને કર્યું કહેવાય. આપણે અમદાવાદથી મુંબઈ જવા ગાડીમાં બેઠા હોઈએ અને બોરીવલી આવે તો આપણા હાથેના જે આપણું કુટુંબ હોય એને શું કહીએ? ચલો ઉઠો મુંબઈ આવી ગયું, તૈયાર થઈ જાઓ. કહીએ કે નહીં? હજી તો કલાક અડધો કલાક ગાડી ચાલવાની છે. પણ કડે માણે કડે, કરાતું હોય એને કર્યું કહેવાય, એવી ભગવાનની વાણી હતી. હવે એમને ન સ્વીકારી એ કે કરાતું હોય એને કરાતું જ કહેવાય, કર્યું હોય એને કર્યું જ કહેવાય. વાત સમજાય? હા, ઊંધો ચીલો. એટલે એટલા માટે કે એક વખત એમને ખૂબ તાવ હતો શરીરમાં, અને મુનિને કીધું કે તમે સંતારો બધા પાથરો, મારે ઊંઘવું છે. એટલે સારું થાય, એટલે મુનિઓ સંતારો પાથરવાની ક્રિયા કરે છે. એમાં અડધો સંતારો પથરાયો, અડધો હજી પથરાય છે. એવા મેં એમને કહ્યું સંતારો પાથર્યો, હા સાહેબ પથરાઈ ગયો, આવી જાઓ. હવે પેલા પથરાઈ ગયો એમ કીધું એ વખતે એમનું મગજ ગયું કે હજુ અડધો પાથરો છે, અડધો બાકી એમ પથરાઈ ગયો કેમ કીધું? પથરાય છે એમ કેવું જોઈએ, પથરાયો હોય એને જ પથરાયો કહેવાય. વાત સમજાય? ત્યારે આપણી ભાષા છે કે નજીકમાં કાર્ય પૂરું થવાનું હોય ને તો થયું કહેવાય. આપણે આ ચોપડી ચલાવીએ છીએ, માનો કે 500 પાના છે કલ્પના, 495 પાના થયા હોય, 5 પાના બાકી હોય, તમે હું બધા શું કહેવાના? હવે ચોપડી પૂરી થવાય એમ કહીએ નહીં. એને કડે માણે કડે કહેવાય, પ્રાકૃત ભાષામાં કરાતું હોય એને કર્યું કહેવાય. આ બહેનો ધારો દાળ ભાત ને શાક બનાવ્યા હોય, રોટલી બાકી હોય, 3 વસ્તુ બનાવી 4 બાકી, અને એવામાં તમે ઘરથી બહાર નીકળવા ક્યાંય કામે જતા હો, એ શું કે જમીને જાઓ ને બધી રસોઈ થઈ ગઈ છે. બધી રસોઈ ક્યાં થઈ ગઈ છે? રોટલી તો બાકી છે, પણ ઘણો ભાગ થયો હોય, બોલો, એક ભાગ બાકી હોય તો પણ એને થયો એમ કહેવાય. આવી વ્યવહાર ભાષા છે. એ વાતને એમને ન આદરી કે કરાતું હોય એને કરાતું જ કહેવાય, કર્યું હોય એને જ કર્યું કહેવાય. કહેતું એટલે જમાલી પણ નિનવ કહેવાયા. આવા એક નહીં 8 નિનવ થયા છે. કેટલા? 8 નિનવ. વિશેષ આવશે ભાષ્ય એ નામના ગ્રંથોમાં 8 નિનવોની ચર્ચા છે, અને 11 ગંધ્રોની ચર્ચા પણ છે. સમજાણું? ગંધ્રોની લગભગ ચર્ચાની 500 ગાથા છે, અને નિનવોની ચર્ચાની 300 ગાથા છે. એટલે કરાતું હોય એને કર્યું કહેવાય એવી ભગવાનની વાતને આ જમાલી એ ના સ્વીકારી, એટલે એ નિનવ કહેવાયા. નિનવનો અર્થ છુપાવનાર શબ્દનો અર્થ, છુપાવવું, ભગવાનની વાણીને છુપાવવી, ન ગ્રહણ કરવી. આ સમજો. બસ બીજા કોઈ કઈ પૂછ્યું છે? કઈ પ્રશ્ન બીજા? ચાલો હવે જુઓ, અધ્યાત્મ સાર ગાથા બીજી. આપણે થોડી બીજી ગાથાની વાત ચાલુ કરીએ. આમાં 6 સ્થાનની ચર્ચા છે, અને આ 6 સ્થાન ઉપર જ શ્રીમદ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિ બનાવી છે. આત્મસિદ્ધિ 6 ઉપર જ છે. હવે એમાં પહેલું સ્થાન આત્મા છે એ પહેલું સ્થાન કહેવાય, એ સમ્યક્તોનું સ્થાન કહેવાય. અને આત્મા નથી એમ માનીએ એ મિથ્યાત્વનું પહેલું સ્થાન કહેવાય. તો આપણે બધા જૈન દર્શન વાળા તો કાયમ આત્મા છે એમ જ માનનારા. અને આત્મા છે આ શરીરમાં તમે જુઓ, આપણે જીવંત હોઈએ, ખાઈએ પીએ હાલીએ ચાલીએ, કોઈના ઉપર ગુસ્સો કરીએ, કોઈનો ગુસ્સો આપણા ઉપર હોય, અનુભવ થાય જ નહીં સુખ દુઃખનો. એ શેર ટાંકડી પડે આમ બોજા શરીરમાં, કોઈ પીડાનો અનુભવ થાય, એ પીડાનો અનુભવ કરનારું જે તત્વ એ આત્મા છે. અને આ શરીરમાં છે, આ આત્મા અરૂપી હોવાથી આંખે દેખાતો નથી, વર્ણ ગંધ રસસ્પર્શ વિનાનો છે. અને આ શરીરમાં પણ આમ દબાઈને રહેલો છે. જો આજ આત્મા વિસ્તૃત થાય ને તો લોકાકાશમાં માં એવડો છે. કેટલો? આખા લોકાકાશમાં માં એવડો એક એક આત્મા છે. તત્વાર સૂત્રના 5મા અધ્યાયમાં આ વાત આવે છે કે જીવનું ધર્માશિકાયનું, અધર્માશિકાયનું અને લોકાકાશનું આ ચારેયનું માપ એક સરખું છે. કયા ચાર બોલી જાઓ? લોકાકાશ અને એક જીવ. એટલે કેવળ જ્ઞાની ભગવંતો પણ મોક્ષે જવાનું હોય એટલે આયુષ્ય થોડું હોય, માનવભર જીવન અને કર્મો હજી ઘણા બાકી હોય, તો કર્મોને તોડવા માટે કેવલી સમુદ્ઘાત કરે છે. શું કરે છે એ કેવલી સમુદ્ઘાતનો અર્થ જ આ, એમના આત્માને શરીરમાંથી બહાર કાઢીને ગોસાઈમાંથી લોકમાં વ્યાપ્ત કરે છે, આખા લોકમાં. જેમ એક કપડું છે તમે જોયા પછી એમ નીચું મૂકી રાખો તો 12 કલાકે હુકાય, અને એને તમે પોળું કરીને ભરું દોરી ઉપર નાખો તો 2 કલાકમાં હુકાઈ જાય. સુકાવાનું કામ થાય પણ પેલામાં 12 કલાક લાગે, પેલામાં 2 કલાક લાગે. એમ કેવડી ભગવાને મોક્ષે જવાનું છે આ ભાવમાં, એટલે કર્મ પૂરું કર્યા વગર જવાય નહીં. એટલે કર્મને જલ્દી પૂરા કરવા, આ કપડું જેમ પોળું કરીએ એમ આ શરીરનો આત્માને પોળો કરે છે આખા લોકમાં વ્યાપતો. તો એક એક આત્મા, કીડીનો આત્મા, આપણો આત્મા, હાથીનો આત્મા આખા લોકાકાશમાં વ્યાપ્ત થાય એવડા મોટા છે. માત્ર સંકોચાઈને, દબાઈને, ઘનીભૂત થઈને અમારા છે. ખરા ભાઈ, નાનું શરીર મળે તો નાના શરીરમાં વ્યાપે, મોટું મળે તો મોટામાં વ્યાપે. સત્વાર સૂત્રમાં એને દીવાની ઉપમા આપવામાં આવી છે. એક સૂત્ર આવું છે, પ્રદેશ સંહાર વિસર્ગાભ્યામ પ્રદીપવત. પ્રદીપ એટલે દીવો. દીવાની જેમ આ આત્મા પોતાના આત્મપ્રદેશો સંકોચ પણ કરે છે, વિસ્તાર બી કરે છે. હવે તમે દાખલો આપું દીવાનો, કે દીવો કોડિયાનો હોય કે આ હોય ગમે તે, એ દીવાને તમે કોડિયાના દીવાને કે ગ્લોબના દીવાને ફ્રીજમાં રાખીને ચાલુ કરો તો એનો પ્રકાશ કેટલા મારે? ફ્રીજમાં મારે. હવે એ દીવાને સ્ટોર રૂમમાં રાખીને ચાલુ કરો તો એનો પ્રકાશ કેટલા મારે? અને એ દીવાને બેડરૂમમાં રાખીને ચાલુ કરો, અને એ જ દીવાને તમે ચોકમાં રાખીને ચાલુ કરો, એ દીવાનો પ્રકાશ એને જેટલું આધાર ક્ષેત્ર મળે એટલામાં એ વિસ્તૃત થાય એવો છે. એની જેમ આત્મા પણ પ્રસંગ આવે ત્યારે આખા લોકાકાશમાં વ્યાપ્ત થાય, બોલો આખા એટલો મોટો છે. એમાંથી આ ઘનીભૂત થઈને અમર્યો છે. અને એનો દાખલો તમે બીજો સમજાવું. આપણે પોતે પણ બોલો જયારે જન્મ્યા ત્યારે બે વેંચ જેટલા હાથવાળા હતા સામાનથી, અને આજે 7 ફૂટ કે 6 ફૂટ ના થયા તો બે એટલા બધા આત્મા અંદર ઉમેરાણા કે આજ આત્મા મોટો થયો એ વિસ્તૃત થાય. અને આમાં લોહી સુકાઈને જો શરીર નાનું થઈ જાય તો આત્મા શરીરમાં જ રહે, બહાર થોડો નીકળી જાગે. તો અનુભવ સીધા બધી વાતો છે કે આત્માનું પ્રમાણ એને જેટલી અવગાહના વાળું શરીર મળે એટલામાં વિસ્તૃત થઈને રહે. એટલે આપણે પોતે પણ મૃત્યુ પામ્યા બાદ હાથીના ભાવમાં જન્મીએ તો હાથીના જેટલા શરીરમાં વ્યાપ્ત થઈએ, અને કીડીમાં જન્મીએ તો કીડીના શરીરમાં વ્યાપ્ત થઈએ. હવે કીડીના ભાવમાં જન્મીએ તો સંકોચિત થવું પડે, અને હાથીના ભાવમાં જન્મીએ તો વિસ્તૃત થવું પડે. આત્મા સંકોચ વિસ્તાર વાળો છે પેલું. અને આપણા પોતાના આ ભાવમાં પણ નાના હતા ત્યારે નાના શરીરમાં વ્યાપ્ત હતા, અને આનો આ જાતમાં મોટો જુવાન થયો ત્યારે મોટા શરીરમાં વ્યાપ્ત છે. કઈ શરીર નાનું મોટું થાય છે, આત્મા તો એનું એ જ રહે છે. એટલે એનામાં દીવાના પ્રકારની જેમ બધું વિસ્તૃત થવાની શક્તિ છે. તત્વાર્થા જીવનમાં ઘેર જઈને જોજો કોઈ ટાઈમ મળે તો 5મા અધ્યાયમાં આ વાત છે, અને આ બુદ્ધિની પણ બેસે એમ છે. સમજાણું આપણું આ તો જે કીડી હું તમને કહું છું, કીડી કદાચ નિગોદમાં જઈએ ને તો અંગુલના અસંખ્યાતમાં ભાગમાં આ આત્મા રહે છે. અહીંયા 2 ફૂટ જગ્યા આપી હોય તો આનાકાણી કરીએ, ખાલી જગ્યા ઓછી છે. બોલો બંગલા જેટલું ક્ષેત્ર મળે તો ઓછું લાગે. અને આપણે કઈ પાણીના એક ટીપામાં અસંખ્ય જીવો છે, તેમાંનો એક જીવને કેટલી જગ્યા થઈ કહો? પાણીના એક ટીપામાં બોલો તો એક જીવને કેટલી જગ્યા થઈ? ટીપાથી નાની થઈ કે નહીં? હવે એમાં આપણો જીવ ન આવ્યો હોય એવી થોડું છે કે આપણે પાણીના ભાવમાં નહીં ગયા હોઈએ? એવું અનંતો કાળ ગયો. એટલે નાના શરીર વાળા પણ હતા અને મોટા શરીર વાળા પણ છીએ. એટલે આ ભાવમાં પણ બોલો માતાની કુક્ષીથી જયારે જન્મ્યા ત્યારે શરીર કેટલું હતું? નાનું, બરોબર. ત્યારે આ શરીરમાં જ આ આત્મા હતો, અને આજે 6 ફૂટનું શરીર બન્યું તો એ આ જ આત્મા છે. એટલે આ એવું નથી કે એ વખતે 2 ફૂટનો હતો તો અત્યારે કપ્પા છે, અહીં સુધી આત્મા છે અને બાકી બધું નકમું શરીર છે, એવું ખરું? તો બધું સમજાય એવું છે આમાં. હા બોલો. યાદ તો થઈ શકે. કર્મો
કેવી રીતે,
હા એવું છે કે તમે કેવળ દાન પામો ને એટલે આત્મા જેટલો પવિત્ર ઊંચો બને, ઊંચા વિચાર ધારા વાળો, કે જે પ્રક્રિયા કરે એમાં કર્મ તૂટે, તમને મને ના તૂટે. કારણ કે આપણે બેસીએ ઉઠીએ બોલીએ ચાલીએ બધામાં મોહ હોય, મારી વાત નહીં એમ જાણી. આપણે કોઈ પણ પ્રક્રિયા કરીએ, આ 10 ખુરશી છે એમાં તમે પહેલા આવો તો 10 ખુરશીમાં તમને પસંદ વાળી ખુરશી બેહો, એટલે આમ બેહવાની ક્રિયા કરી, એમાં જીવનો મોહ હોય. વધારે અનુકૂળ ક્ષેત્ર કયું, અનુકૂળ હંભરાય એવું કયું, સુટેબલ કયું, આ દ્રષ્ટાંત આપું છું. એવી રીતે નાની નાની પ્રક્રિયામાં પણ બોલો આપણે રાગ દ્વેષ પૂર્વક જ પ્રવર્તા હોઈએ. તમારી બાજુમાં બેઠેલા બેન કે ભાઈ તમારે જે બોલતા ચાલતા હોય ત્યાં તમે બેહો, તમે જ્યાં ઝઘડેલા હોય બોલા વાળા બેન હોય એ બાજુ બેઠા તમે બીજે બેહવાના, એટલે સીટ પસંદ કરવામાં પણ ઊંડે ઊંડે રાગ દ્વેષ હોય હોય ને હોય પણ આપણે દેખાય નહીં આ બધું. એટલે આપણને બેસવામાંય કર્મ બંધાય, ઉઠવામાંય બંધાય, ચાલવામાંય બંધાય અને ઊંઘવામાંય બંધાય, કેવડી ભગવાન એના બંધાય. કેમ કે એમને આવા કોઈ વિકારી ભાવ નથી, વિચારી નો સજા રાગ દ્વેષ વિનાના છે. તમે એવા થઈને જો પ્રક્રિયા કરો બોલો તો તમને ના બંધાય, એ પ્રક્રિયા જ એમની છે, એ આપણે ના કરી શકીએ પણ થાય ખરું. આપણે ખાલી બોલીએ ચાલીએ ને જઈ આવીએ એમાં બધામાં બોલો રાગ દ્વેષ ભાવ હોય. એક ગાડી હોય ને એમાં 4 જણે બિહાડવાના હોય ને તો તમે બેહતા તમને મને કોઈને પણ આપણે વધારે અનુકૂળ સીટ કહી એમાં બેસું, એ સામાન્ય દ્રષ્ટાંત. હા જે બોલો તે એમાં થોડો પ્રેમ ભાવ કે દ્વેષ ભાવ હશે એટલે દ્રષ્ટાંત સાચો. એટલે આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરીએ એમાં લગભગ આવા ભાવો હોય, એટલે આપણને બંધ ચાલુ ચાલુ ને કેવડી ભગવાન આવો ભાવ નથી, એ તો આપણે કેવડ નાની નથી ને એટલે આપણને કઈ ખબર નથી પડતી. બાકી કેવડ નાની ને તમે ગમે તેમ બોલો ચાલો ગમે કરો એને તમારા ઉપર રાગ દ્વેષ થતા નથી. તમે એમની આસાધના કરો બોલો અપમાન કરો તો એ ક્યારે એમને ગુસ્સો નથી થતો, એ તમને લાગણીના ભાવથી ઉપકારી તત્વો સમજાવે ખરા, માનો તો ભલે ના માનો તો કઈ નહીં. અને આપણે આપણું કહેલું કોઈ ના માને અને 2 કલાક બોલવું પડ્યું હોય ને તો એમ બધું મગજે બદલાઈ જાય ને આંખે બદલાઈ જાય. ભાષણ કરીને આવો ને તમારી વાત કોઈ કે આ બરાબર બેન બરાબર ના બોલ્યા તો બોલો એ તો બોલે પણ મોડું આપણું ફરી જાય, કારણ આપણે રાત દેશી ભરેલા છીએ. એટલે આપણે કર્મનો બંધ ચાલુ છે. આપણને લાગે છે હું તો બહુ ડાયો ડમરો છું, મારામાં ક્રોધ નથી માન નથી, આમ બહુ હોશિયાર લાગીએ આપણે, પણ એ અંદર આવે તો ખબર પડે બધા ભાવોથી ભરેલા છીએ. કેવું નાની ભગવાન આ ક્ષેત્રમાં છે નહીં બોલો ને, આપણે એમને જોયા નથી. શાસ્ત્રકાર પુરુષો આવું વર્ણન કરે છે. ભગવાન મહાવીર પ્રભુને 42 થી 72 વર્ષના ગાળામાં ઉંમર હતી ને, તો કઈ અનુકૂળ પ્રસંગે આવ્યા પ્રતિકૂળ પ્રસંગે આવ્યા કે નહીં, ક્યાંય પોતે એમાં અંજાઈ ગયા હોય કે કોઈના ઉપર ગુસ્સે થયા હોય, કોઈના ઉપર રોષ કર્યો હોય, અણછાટું બોલ્યા હોય, કણછાટું વર્તાયું હોય, એક દર્શનાર્થ બતાવો. એમના પગ ઉપર આગ લગાડીને ખીર રાંધી એવું બની છે બોલો, સમજાય છે. ઠંડ કૌશિક જેવા સાપે 2-5 ડંખ માર્યા છે. આપણે ડંખની વાત તો બાજુમાં, અહીંયા આમ સાપ નીકળીને જતો હોય ને તો એ ભયભીત થઈ જઈએ અને આપણું ચાલી 1-2 પથ્થર મારી દઈએ આવેશમાં આવીને. એટલે કેવળ જ્ઞાન આપણે નથીનું કારણ એ કે આપણે રાગ દ્વેષથી ભરેલા છીએ, મોહ માયાથી ભરેલા છીએ. અને એ મોહ માયા જયારે જે ભાવમાં છોડશું નિર્મળ થશું તો કેવળ જ્ઞાન થશે, ભવ્યતા હોઈ શકે બોલો. ભવ્યતા એટલે યોગ્યતા, પણ યોગ્યતા પાકે તારે આ ગુણો પ્રગટ થાય. ચાલો મૂળ વાત ઉપર આવું. મૂળ વાત આ ગાથામાં એમણે છ સ્થાનની વાત કરી છે. પહેલું સ્થાન જે આત્મા છે, બોલો આત્મા, શરીરે શરીરે તમને જે ચેતનાનો અનુભવ થાય છે એ આત્મા છે. એક નાની કીડી હોય ને, કીડી એમ જતી હોય, તમે પાછળથી એમ બે ચપટી પકડવા મહેનત કરો, તમારો હાથ એને અડસે ને ભાગી જશે. પકડાઈ જાય ને દબાઈ જાય જુદી વસ્તુ છે, એનાથી ના નીકળાય તો, પણ જો નીકળાય તો ભાગવા પ્રયત્ન કરશે. મકોડો હોય બરોબર જતો હોય, તમે ચપટીથી પાછળથી પકડવા મહેનત કરો, ચપટી ન ભરાણી હાથ અડી ગયો તો ભાગી જશે. એનામાં પણ આવી ચેતના છે કે મને કોક પકડવા માંગે છે, દુઃખ આપવા માંગે છે. આ જીવને જ હોય, અજીવને ના હોય. આપણું આ શરીર છે, સહેજ વધારે ઠંડી ગરમી સાપ કે વીછી નીકળે, અમે ભયભીતી આખા પાછળ થઈએ. આ શરીરમાંથી આત્મા ચાલ્યું કે મૃત્યુ થયું હોય, પછી આ શરીરમાં બોલો આગ લગાડો કે એના ઉપર સાપ ચડે, શરીરને કંઈ અસર થાય ખરી? તો એ ચેતના વાળો જે પદાર્થ, બોલો, એનું નામ આત્મા. અને વર્ણગન રસપસ વિનાનો છે, એટલે આપણે અનુભવમાં આવતો નથી. જો રૂપ હોય એમાં વર્ણ તો જ આંખે દેખાય. આ તમને અક્ષો બધા દેખાય એનું કામ એમાં વર્ણ છે. જો લાલ વર્ણ, આ પથ્થર દેખાય એનું કામ એમાં શ્વેત વર્ણ છે. વર્ણ હોય તો જ આંખે દેખાય, ગંધ હોય તો જ નાગે સુંઘાય, રસ હોય તો જ જીભે ચખાય, અને સ્પર્શ હોય તો જ ચામડીથી મુલાયમ ખરબચડો જણાય. અને વર્ણ ગંધ રસ અને સ્પર્શ આ પૂદલમાં જ હોય, આત્મામાં નથી, ધર્માશિકાયમય નથી, અધર્માશિકાયમય નથી, આકાશાશિકાયમય નથી, એ પૂદલાશિકાયમાં છે. એટલે આ પૂદલ તમે દેખાય, જો આ ચાદર દેખાય, ટેબલ દેખાય, આ માઇક દેખાય, કેમ? પૂદલ છે, એમાં વર્ણ છે, કાળો વર્ણ, લાલ વર્ણ, સુગંધ દુર્ગંધ છે. અને આપણે આ વસ્તુ ખાતા પીતા નથી, તો મોઢામાં નાખો તો કોઈ ના હોય તો તુરો સ્પર્શે રસે આવે. અને સ્પર્શ પણ મુલાયમ ખરબચડો કોક છે. એટલે વર્ણગંધ રસ અને સ્પર્શ એ પૂદગલ દ્રવ્યમાં હોય, બાકીના એક દ્રવ્યમાં ના હોય. ધર્માશિકાયમાં ના હોય, અધર્માશિકાયમાં ના હોય, આકાશાશિકાયમાં ના હોય, અને જીવમાં ના હોય. આ જીવમાં જે વર્ણગંધ સ્પર્શ દેખાય છે એ તમને શરીર ના દેખાય છે. એટલે કે હું ગોરો છું, હું કાળો છું, હું રૂપાળો છું, આ જે શબ્દો બોલાય છે એ રૂપ તો શરીરનું છે, જીવનું નથી. જીવને શરીર બે એકમેક છે, બોલો, એટલે શરીરનું રૂપ એ જીવનું કહેવાય છે. અને આ જીવ માને છે, પાછું નહીં. બોલો ભાઈ, શું કહેવાય? તો જોરથી બોલજો. વર્ણગંધ સ્પર્શ પાંચમા કર્મ લખેલું છે ગાથામાં, અંતિમ ચૌફાસ દુર્ગંધ વર્ણગંધા, છેલ્લા ચાર સ્પર્શ બે ગંધ, પાંચ રસ ને પાંચ સ્પર્શ વાળા અનંત પરમાણુના બનેલા કર્મ વર્ણના સ્કંદો આ જીવ પ્રતિ સમય ગ્રહણ કરે છે. અરૂપી નથી, ચક્ષુથી અગોચર છે પણ અરૂપી નથી. પેલા સમજી લો કે અરૂપી નો ચક્ષુ ન દેખાય તે અરૂપી નહીં, રૂપ ન હોય તે અરૂપી. આમાં રૂપ છે, બહુ ઝીણો હોવાથી નથી દેખાતો. તમારા હાથમાં મીઠાનો મીઠો હોય, મીઠું આમ કે ખાર દળેલી, બોલો, બગાસા નહીં ખાવાના, આમ દેખાતું હોય. પણ સહેજ જોરથી પવન આવે અને એ મીઠાના કણ હવામાં ઉડી જાય અને કણે કણ વિખેરાઈ જાય તો ના એ દેખાય. પણ પેલા વર્ણ હતો, હવે વર્ણ જતો રહ્યો. મારી વાત સમજાય છે? એકદમ દળેલો લોટો હોય હાથમાં હોતા દેખાય, ઘણો સમૂહ છે એટલે, અને પવન આવે ને હવામાં ઉડી જાય, ના એ દેખાય. ઘણી વખત એવું બને કોઈ મરચાનું શાક બનાવે અથવા તો કોઈ સૂંઠનું કઈ વસ્તુ બનાવે તો આજુબાજુ બેઠા બધાને છીકો આવવા માંડે. આવું બને કે નહીં? હજુ પરમાણુ તો મરચાના કે સૂંઠના ચૂલા ઉપર છે, અહીંયા કાં છે? તો શું કામ છીકો આઈકો? એનો અર્થ પરમાણુ ઉડે છે. આ ગમે તે પોળી કરો તો દેખાય ખરા, તો એ પરમાણુ આવે છે તે માનવાના શીખાય. બીજો કોઈ રસ્તો નથી માટે. એનો અર્થ કે પરમાણુઓ છે, વર્ણગણ રસપર્શો વાળા છે, પણ સૂક્ષ્મવાદી આપણે આંખે દેખાતા નથી, અરૂપી નથી. ફરી બોલું છું, સૂક્ષ્મવાદી નથી દેખાતા. આ માથાના વાળ છે, ફચ્ચા હો વાળનો ઢગલો હોય દેખાય છે. અમે વાળ કપાઈ નીચ ચૂરા પાડો તો ઘણા વાળ આ પથ્થરમાં પડે દેખાય નહીં. એવું બને નહીં ભાઈ? તો એ અરૂપી થોડો જ છે, રૂપ વાળો જ છે. આપણી આંખનો દોષ છે કે આપણે સૂક્ષ્મ વસ્તુને જોઈ શકતા નથી. મારી વાત સમજાય છે? પૂજલા શિકાય જ્યાં હોય ત્યાં વર્ણ ગંધ રસપર્શ હોય હોય ને હોય. અને પૂજલા શિકાય સિવાય બીજું કોઈ દ્રવ્ય એવું નથી કે જેમાં વર્ણ ગંધ રસપર્શ હોય. એટલે આત્મા નામનું દ્રવ્ય પણ વર્ણ ગંધ રસપર્શ વિનાનું છે. આત્મામાં જે વર્ણગર કહો છો એ આત્માને શરીરના યોગના કારણે કહો છો. યોગ એટલે સમજાવું, બે ભેગા છે. એટલે હું રૂપાળો છું, હું દેખાવડો છું, હું કદરૂપો છું, આવું જે બોલાય છે એ દેખાવડાપણું કદરૂપાપણું કે રૂપાળાપણું શરીરનું સ્વરૂપ છે, આત્માનું નથી. પણ આત્માને શરીર એવા એકમેક થયા છે એટલે હું ધોળો છું એમ કહેવાય. બેઠી વાત બરાબર? અને એથી જ કહીને જેવા આત્મા ચાલ્યો જાય, મૃત્યુ થઈ જાય, તો ત્યારે શરીરનું ધોળાપણું શરીરમાં જ રહે છે. જો આત્મા ધોળો હોય તો આત્મા ગયો એના ભેગું ધોળાપણું જવું જોઈએ. કાળો માણસ મરી જાય તો શરીર કાળું હોય એ ધોળું થઈ જાય, કાળાપણું જતું રહે. તે રૂપ શરીરનું કે આત્માનું? શરીરનું જ છે, આત્માનું છે જ નહીં. આત્મા અરૂપી જ છે, પણ આત્માને શરીર બેનું એકમેક યોગ હોવાથી શરીરનું રૂપ એનું કહેવાય. જેમ સંસારમાં પતિ ને પત્નીનું કુટુંબ એક છે, એટલે પતિ પૈસા કમાય એ પણ પત્નીના કહેવાય. એક સંસારની એકતાના કારણે એ શરીરના આત્મા બેની એકતા છે, એકમેકતા છે. એટલે શરીરનું રૂપ આત્માનું કહેવાય. હકીકતથી આત્મા નામનું દ્રવ્ય રૂપવાળું નથી, રસવાળું નથી, ગંધવાળું નથી, સ્પર્શવાળું નથી. આત્માને પણ ચારેય દ્રવ્યો ધર્મા શિકાય, અધર્મા શિકાય, આકાશા શિકાય અને આત્મા, આ ચારેય દ્રવ્યો વર્ણ ગંધ રસપર્શ વિનાના છે. એ પુદ્રા શિકાય વર્ણ ગંધ રસપર્શ વાળું છે. આત્મા છે અરૂપી અને મોહ પામ્યો છે રૂપમાં. બોલ છે અને મોહ શેમાં છે? આવું ઘર જોઈએ, આવા કપડાં જોઈએ, આવા દાગીના જોઈએ, જોયા જ કરે આખો દાડો, એટલે મોક્ષે જતો નથી. એનું અસલી સ્વરૂપ અરૂપી બોલો, અને ભિખારી છે રૂપનો. એટલે રૂપની પાછળ અંજાયેલો છે, એટલે આ જીવની મુક્તિ થતી નથી. પહેલી વાત મારી પૂછ્યું છે, કઈ બીજું? તો હવે મૂળ વાત ભાઈ, આ શરીરમાં આત્મા નામનો એક સ્વતંત્ર પદાર્થ છે. ગયા બોધી છવી નહીં આવ્યો છે, માતાની કુશીમાં આવ્યા પછી એને શરીર બનાવ્યું છે, અને બીજું શરીર લઈને પણ આવ્યો છે. જે લઈને આવ્યો ભાઈ એ શરીર નામ તેજસ અને કર્મ. લઈને આવ્યો એનું નામ તેજસ અને તે ખાધેલા અને પકાવે એવું એની પાસે શરીર છે, એને તેજસ કહેવાય. આપણે જીવતા હોય તો શરીરમાં ગરમી હોય અને મરીએ તો શરીર ઠંડુ પડી જાય, એ તેજસ શરીર છે. અને બાંધેલા કર્મ હોય એ કર્મ શરીર છે. એટલે જીવ જયારે બીજા ભાવજી આ ભાવમાં આવે ત્યારે તેજસ અને કર્મ બેસાઈ લઈને આવે છે. જેવો માતાની કુક્ષીમાં આવે એવો એ કર્મ શરીરના હોવાના કારણે કર્મના પ્રમાણે આહાર ગ્રહણ કરે, અને આહાર ગ્રહણ કરીને તે જે શરીર એની પાસે છે એના કારણે એનું રૂપાંતર બનાવે. ભલે માતાએ આપણો ચાલુ ખોરાક ખાધો હોય, રોટલી દાબા શાક, પણ એ ખોરાક ખાધો એ પરમાણુ આ જીવ ગ્રહણ કરી અને પોતાના શરીર રૂપે એનું રૂપાંતર બનાવે એવી જીવ પાસે શક્તિ છે. આજે પણ આપણે સવારે બપોરે સાંજે ભોજન કરીએ, એ ભોજન રોટલી દાબા શાક ખીચડી ભાખરી આવું હોય, પણ પેટમાં ગયા પછી આપણો જીવ બધું એનું લોહી બનાવે, એનું માંસ બનાવે, એના જ બધા શરીર અવયવો બનાવે. આ જીવમાં આવી તાકાત છે, સ્વપર્યાપ્તિ એને કરેલી છે. નહીં જાઉં આપણે લોહી કઈ કોઈનું પીતા નથી કે લોહી ખાતા નથી, ખોરાક ખાઈએ, તો ખોરાકનું લોહી બનાવવાની શક્તિ જીવમાં છે. એટલે આ શરીર તંદુરસ્ત પાવર વાળું રહે છે. જયારે આપણી શરીરની શક્તિ ક્ષીણ થઈ જાય અને ખાધેલા ખોરાકનું લોહી બનાવી ના શકીએ, જેવું ખાઈ એવું શરીરથી નીકળી જ જાય, ત્યારે શરીર હંમેશા નિશ્ચિત બની જાય. જયારે જોવો ત્યારે 6 મહિનાનો માદો એવો જીવ દેખાય. સૌથી વધારે મશીન તો આજ ચલાવે જીવ, તો 4-12 કલાકમાં 6 કલાકે બંધ રહેતું હોય. આ 24 કલાક ચાલુ હોય. ઊંઘ્યા હોઈએ ને તો એ પાણી પીને ઊંઘ્યા હોઈએ ને તો એ પાણીનું પણ જીવ રૂપાંતર કરે. 2-4 કલાકે બાથરૂમ જવું પડે. બોલો સાહેબ. એટલે જીવન પ્રક્રિયા ચાલુ જ છે. જીવ પરમાણુનો આહાર કરે છે, પરમાણુનું રૂપાંતર કરે છે, આહારનું શરીર પૂછી જાય એવા લોહી માંસ રૂપે બનાવે છે, અને પાણી વગેરેનું મૂત્રાદી રૂપે પરિણામ કરે છે, અને જે શરીરમાં કામ ના આવે એ રૂપે ધાતુ બને એને શરીર મારી બહાર કાઢે છે. અને જ્યાં બહાર કાઢવાની પ્રક્રિયા છે ત્યાં સુધી મોઢા ઉપર તેજ છે. મોઢા ઉપર આપણે સંડાસ બાથરૂમ જઈને આવ્યા હોઈએ, બરખો કાઢી નાખ્યું હોય, બોલો થૂંક તો મોઢા ઉપર તેજ હોય, અહીં બધું ગળફા ભરાયા હોય, બોલો, અને ત્યારે મોઢા ઉપર નારાજગી જ હોય, કારણ કે બોલી ના શકાય, કઈ વાત કરી ના શકાય. એટલે શરીરમાં જેટલો પ્રવેશ છે પૂતગલનો, બોલો, એટલો નિર્ગમન પણ છે. મોટું મશીન આ જીવ ચલાવે છે, ગરણી મારી વાતમાં, અને તો જ આ મોઢા ઉપર બધો પાવર છે, તેજ છે. ચોખ્ખું શરીર જાય કો તારે, કેમ અંદર જે ખાધું પીધું એનું રૂપાંતર થઈને લોહી બનાવી દીધું, અને જે લોહી રૂપે ના બને એવા પરમાણુ હતા એને મળમૂત રૂપે બહાર કાઢ નાખ્યા. એટલે શરીર ચોખ્ખું જોવું, આમ વાત છે. એટલે આત્મા એ ક્યારેય વર્ણગંધ સ્પર્શ વાળો છે નહીં, બન્યો નથી, બનવાનો નથી. ધર્માશિકાય, અધર્માશિકાય, આકાશાશિકાય ને જીવ, આ ચારે દ્રવ્ય અરૂપી છે, વર્ણગંધ સ્પર્શ વિનાના છે, એટલે જ આપણે આંખે દેખાતા નથી. કાળની વાત પછી સમજાવું, પેલા આ ચારની વાત કરી આપણે સમજાવું. અને એક ભૂદલા શિકાય દ્રવ્ય એવું છે કે અવશ્ય વર્ણગંધ સ્પર્શ વાળું છે, પણ મોટો સ્કંધ હોય, બોલો, તો આંખે દેખાય. એનો એ સ્કંધ નાનો થઈ ગયો હોય તો આપણી આંખની શક્તિ કમ હોવાથી ના દેખાય. આ તો નાનો થયો ના દેખાય હું કઉ છું, હવે મોટી વસ્તુ ના દેખાય એવું પણ બને. 400-500 માણસો લઈ જતું મોટું પ્લેન, તો 2-5 માઇલ સુધી હોય દેખાય, 10-20 માઇલ થી આગળ જતું રહે તો આટલું મોટું પ્લેન છે ને તો આપણી આંખે ના દેખાય. એટલે પ્લેન અરૂપી થઈ ગયું. આ કેવું સમજો છો? આંખની શક્તિ કમ છે મારી અંદર, એમાં એ બધી સમજી લેવાનું. હવે કાળની વાત તમે પૂછી લઉં છું કે વર્ણ ભાઈ ધર્માશિકાય, અધર્માશિકાય, આકાશાશિકાય, જીવ અને પૂતગલ, વાસ્તવિક 5 જ દ્રવ્ય છે. કાળ નામનું 6ઠું દ્રવ્ય છે જ નહીં. તત્વસૂત્રના 5મા અધ્યાયમાં જોજો, પહેલું બીજું સૂત્રમાં 5 જ દ્રવ્ય લખ્યા છે. કાળને ઉપચરિત દ્રવ્ય કહેવાય છે. શું કહેવાય છે, ઉપચલ આરોપી દ્રવ્ય. તમે કે હું જન્મ્યા કરી આપ્યું કે મને 60 વર્ષ થયા, 80 વર્ષ થયા, 100 વર્ષ થયા, તમે ના જન્મ્યા હોત તો 80 વર્ષ થવા જ હતા. દુનિયા થોડી તમને તમારા હિસાબે વર્ષ થયા છે. હે, પણ સૂર્યચંદ્ર એના વિમાનો જે ફરે, બોલો, એ પ્રકાશ હોય દિવસ કહેવાય, એનો પ્રકાશ ના હોય તો રાત કહેવાય. તો ખરેખર પ્રકાશ એ પૂતગલા શીખાય છે, અંધકાર એ પૂતગલા શીખાય છે. આમાં દિવસ કોણ, રાત કોણ? સદમ ધ્યાર ઉજ્જવ ગાથા છે નવતત્વની, એમાં લખ્યું શબ્દ એ પણ પૂતગલ, અંધકાર એ પણ પૂતગલ, અજવાળું એ પણ પૂતગલ, અને સૂર્યનું ચંદ્રનું વિમાન એ પણ પૂતગલ. વિમાન તો આપણે જેવું ઘર છે ને, કેટલું શેનું બનેલું, પૂતગલનું. હવે તમે લાલ પૂતગલની વસ્તુ બનાવી હોય તો એની લાળાશ પડે, ધોળા કલરની વસ્તુની કોઈક મોટું પદાર્થ બનાવો તો એની ધોળાશ પડે. એમાં સૂર્ય પ્રકાશવાળા પદાર્થનો બનેલો છે એટલે આપણને પ્રકાશ આપે છે, અને સૂર્ય ના હોય ત્યારે પ્રકાશ આપનારું તત્વ નથી, એટલે અંધકાર હોય છે. પણ એ પૂતગલ જ છે. સાંભળો બરાબર, અહીંયા દિવસ રાત જેવો કોઈ તત્વ છે જ નહીં, બોલો ભાઈ. આ તો સૂર્ય ઉગે એટલે તમે એને દિવસ કહો છો, એમાં સૂર્યનો દેવ એ જ્યોતિદેવ છે, એનું ઘર છે વિમાન એ પૂતગલા શીખાય છે, એનો પ્રકાશ એ પણ પૂતગલા શીખાય છે, આમાં દિવસ કોણ કહો? રવિવાર, સોમવાર, મંગળવાર એ દિવસ, દિવસને જ રવિવાર ને સોમવાર નામ પાડ્યું. દિવસે સાચો નથી પદાર્થ, હજી સમજાય. પછી આપણે પંદર દાડા આવા ભેગા થાય એ પખવાડિયું કહીએ, 30 દાડા ભેગા થાય મહિનો કહીએ, પણ દિવસો કલ્પિત છે એનું શું? ખેડીને થોડું ચિંતન કરજો, એ કાળ નામનું દ્રવ્ય સ્વતંત્ર છે જ નહીં, વસ્તુની વર્તના એ કાળ છે. વર્તવું ત્યારે તમે અહીં ભણવા આવ્યા, જ્યારે તમારું આ મકાનમાં અત્યારે અસ્તિત્વ થયું, એ અસ્તિત્વ એ તમારો કાળ. તમે ઘડિયાળથી માપ્યું તો આયા ત્યારે 8 વાગ્યા હતા અને અત્યારે 9 વાગ્યા, એ ઘડિયાળે તમે બતાવ્યું તમને 1 કલાક થયો. તમે 1 કલાક કોણ કહો? કલાક કોણ? ઘડિયાળના કાંટા એ પૂતગલા શીખાય છે, આખી ઘડિયાળનું મશીન એ પૂતગલા શીખાય છે. તમે જો એમાં તમારો આત્મા એ જીવા શીખાય છે, શરીર પૂતગલા શીખાય છે, બોલો આમાં કલાક કોણ? ખાલે વિચારી લાવજો, શું છે? આપણે કહીશું કે મને 1 કલાક થયો, 1 કલાક શું કહો? છેલ્લે આજ આવશે તમારી પોતાની અહીંયા વર્તના, અહીંયા બેઠા ત્યાંથી ઉઠ્યા નહીં એટલે અસ્તિત્વ, એનું નામ કાળ. એટલે ખરે તમારું અસ્તિત્વ તમારો ધર્મ છે. હું બેહું તો મારો ધર્મ એટલે મારો પર્યાય છે. આપણે આ ખુરશી લાવી બેચાદી, ધારો એને મહિનો થયો હોય તો હું તો એનું અસ્તિત્વ એ જ કાળ થયો, બીજું કઈ. દરેક વસ્તુઓના અસ્તિત્વને જ કાળ કહેવાય, પણ કાળ સ્વતંત્ર દ્રવ્ય નથી એટલે એને પર્યાય કહેવામાં આવે છે. સત્વાર સૂત્રના 5મા અધ્યાયમાં આ વાત લખી છે, કાલશ્ચિત્તે કોકાચાર્યો કાળને દ્રવ્ય માને છે, હકીકતી કાળે જીવ પૂતગલનો પર્યાય છે. શું છે? પર્યાય. તમે કે હું જયારે જન્મ્યા ત્યારે આપણું માનવપણું ચાલુ થયું, બોલો માનવપણું, એને ઘડિયાળથી માપો કે સૂર્યચંદ્રથી માપો તો તમે 50-60 વર્ષ એમ કહેશો. બેઠું ખરેખર તો આપણું માનવપણું એ આપણો પર્યાય છે, એને એનાથી માપી નાખી દઉં, બરું. અને આપણે ના જન્મ્યા હોય તો શુદ્ધ ફરવા જ હતો, વર્ષો તો થવાના જ હતા. એટલે કાળ નામનું કોઈ દ્રવ્ય છે જ નહીં, આપણા પર્યાયને કાળ કહેવાય છે. તમે તમારે ઘેર કોઈ નોકર રાખ્યો, આમ જો નોકર રાખ્યો તો 1 તારીખ હતી અને 30મી તારીખે કોઈ કારણે છૂટો જતો રહ્યો તો તમે 30 દિવસનો પગાર આપશો ને એ લેશે, બરોબર નહીં? એ તમારા ઘરમાં નોકરનું રહેવું એ જ એનો કાળ. ખાડામાં સ્વતંત્ર કોઈ દ્રવ્ય છે જ નહીં. તમારા ઘરે જ્યારે જે આવ્યો ત્યાંથી ઘરમાં રહ્યો એ અસ્તિત્વ એ કા ને કેસે એમ હું તમને તમારે તો 30 દાડા કામ કર્યું, તમે તું 1 મહિનો રહ્યો એટલે એનું અસ્તિત્વ એ કા એ સુધી માપ્યો એટલે તમે 30 દાડા કીધા. અને કદાચ સૂર્ય ખોટવાળો થઈ જાય અને બંધ થઈ જાય તો કાળે આપવું અસ્તિત્વ કાળ જેનો સાંભળો. તમે ઘરે 9 વાગે સામાયિક લીધું, બોલો ભાઈ 48 મિનિટ નું સામાયિક ગણાય ને, હવા ને હવે ઘડિયાળ બંધ થઈ ગઈ. હવે ઘડિયાળમાં જાઉં છું 9 ને 48 મિનિટ ના દર નહીં પાડવાનું ને. કોઈ બે રે અટકળે છે 48 મિનિટની કલ્પના કરીને પાડે આવું બને ને. મેં એ ઘડિયાળ એક કાળ નથી, ઘડિયાળ કાંટા એક કાળ નથી, તમારું અસ્તિત્વ એક કાળ છે. એ અસ્તિત્વને તમે ઘડિયાળથી માપો છો, અસ્તિત્વને ઘડિયાળથી માપો છો. આ શરીરમાં તાવ આવ્યો હોય થર્મામીટર મૂકો, મશીન બગડેલું હોય તો તાવ 102 હોય, બતાવ 108 એવું બને ના બને, બગડેલું હોય તો એ થર્મામીટર કે એનો પારો એ તાવ નથી, શરીરમાં રહેલી ગરમી એ તાવ છે. એમ આ ઘડિયાળના કાંટા એ કાળ નથી, એ તો બધા માપવાના સાધનો છે. કઈ બે છે મારી વાત? થોડું ચિંતન મનન કરજો તો સમજાશે. આવી વાત મૂળ દ્રવ્ય 5 વધુ એટલે અસ્થિ. 5માં આપણે જીવની વાત ચાલે છે. કદાચ જીવ નામનું એક દ્રવ્ય છે, બોલો. આવું માનવું એ પહેલું સમ્યક્ત્વનું સ્થાન. અનાદિકાળથી આ જીવ આવું જ માનતો આવ્યો છે. જીવ નથી, જતો દેખાતો નથી, આવતો દેખાતો નથી, બોલો. અને પડ્યો હોય બેઠેલો હોય તો દેખાતો નથી, તો જીવ છે એમ કેમ માનવું? આવું તર્ક કર્યા જ કરે. અરે ભાઈ, બધું દેખાય જ હોય એવો નિયમ નથી. ન દેખાય એવા જ પદાર્થો જગતમાં હોય છે. હમણાં જ ના કહ્યું કે ભાઈ ચૂલામાં કોઈ વસ્તુ રંધાતી હોય ને અહીંયા છીકો આવવા માંડે. હવે હવામાનમાં એના અણુઓ વિખેરાયા એ આંખે નથી દેખાતા, તો આપણે અસર કરે કે ના કરે? કહો એટલે આપણે સૂક્ષ્મ ને બાદર બે જાતના પદાર્થો માનીએ. દેખાય એવા પદાર્થ પણ હોય, બોલો. ન દેખાય એવો પદાર્થ પણ હોય. એટલે બધા જેટલા પદાર્થો દેખાવા જ જોઈએ એવો નિયમ નથી. અને આંખની એવી શક્તિ જ નથી કે બધા પદાર્થને જોઈ શકે. મેં હમણાં જ કહ્યું કે 10 માઇલ દૂર જાય ને પ્લેન, તો આટલા 500 માંથી ભરેલું પ્લેન ના દેખાય. એટલે પ્લેન થોડું સૂક્ષ્મ થઈ ગયું કે અમુ અરૂપી થઈ ગયું, બોલો ભાઈ. અરે તમે અહીં બધા આજે મુંબઈ નથી દેખાતો, અહીં બેઠા તો મુંબઈ દુનિયા નથી. તો એ આગળ છોડી દો ને કે બધું હોય દેખાવું જ જોઈએ. આંખનો દોષ છે, આંખ એટલી આપણી સમર્થ નથી. કેવળ પામો તો જ દેખાય બધું. કેવળ પામીએ ને, બોલો, તો મુંબઈ એ દેખાય, જાપાન એ દેખાય, અને અણુ એ દેખાય, ત્રણે કાળ દેખાય. એનો આંખની શક્તિ કમ છે, વસ્તુ નથી એમ નહીં. આવી વાત છે કે આત્મા નામનો પદાર્થ છે, બોલો. વર્ણ ગંધ સ્પર્શ વિનાનો છે. એને આધાર નાનો મળે તો નાનામાં સમાઈને રહે, આધાર મોટો મળે મોટામાં સમાઈને રહે. હાથીનું શરીર મળે તો હાથીના શરીરમાં વ્યાપ્ત થઈને રહે, કીડીનું શરીર મળે તો કીડીમાં વ્યાપ્ત થઈને રહે, અને નિબોધમાં જાય તો અંગુલના અસંખ્યાતમાં ભાગના શરીરમાં પણ રહે. બહુ સાચું ને યથાર્થ સ્વરૂપ છે, સમજીએ અને સ્વીકારીએ. પરમાત્માની આવાની પેલું અસ્થિ, બોલો, જીવ છે, ચૈતન્ય ગુણ વાળો છે, વર્ણ ગંધ સ્પર્શ વિનાનો છે, નાનો મોટો થાય એવો છે. જેટલું એને આધાર ક્ષેત્ર મળે, બોલો, જેટલું એને એ પ્રમાણે એમાં વ્યાપે. તમે એક તપેલીમાં દૂધ લઈ અને નાની તપેલી નાખો તો આધાર નાનો મળ્યો એટલે એમાં ભરપૂર ભરાઈ જાય. મોટી તપેલી નાખો તો વિસ્તૃત થઈને રે તો અરજી તમે નહીં ભરાય, ખરું કે નહીં? અહીંયા બધે હા નહીં એમ ના, આમાં કાંક ખોટું વાત છે, સમજાવવાનું છે. એટલે આત્મા નામનો પદાર્થ છે અને એનો ગુણ છે ચેતના, ચૈતન્ય ગુણ વાળો, સમજાય છે? કોઈ ચેતના ઢંકાઈ જાય, જેમ આપણે દારૂ પીધો બેવો થઈ જઈએ, કોઈ પેલો ક્લોર ભણ ઊંઘાડ્યું હોય, ડોક્ટર સાહેબે ઓપરેશન કરવું હતું તો બેભાન થઈ જઈએ, પણ ચેતના ચાલી નથી જતી, ચેતના ઢંકાઈ જાય છે. મને સમજાઈ ગઈ? ચેતના ચાલી નથી જતી, ચેતના ઢંકાઈ જાય છે. પછી ડોક્ટર સાહેબે આપેલો ક્લોરોફોર્મ નસો ઉતરી જાય, એનો કાળ પાકી જાય, પછી ચેતના પ્રગટ થાય. ચેતના ગુણ છે છે ને છે. આ ક્લોરોફોર્મ કે જે કોઈ આ ઔષધિઓ આવી હોય એ ચેતનાને ઢાંકનારા તત્વ છે, ચેતનાના નાશ કરનારા નહીં, ચેતનાનો ચેતનાને ઢાંકનારા. એટલે ચેતના છે પણ ઢંકાયેલી હોવાથી પીડાનો અનુભવ ના થાય. આપણે મોહના કારણે સમય સમય કર્મ બાંધીએ છીએ અને એ કર્મ આપણા ગુણોને ઢાંકે છે.
એટલે આપણે એવી ગતિ મળે
બરોબર બેઠો. આટલી વાત તો એટલું યાદ રાખો કે જૈન દર્શનકાર મહાપુરુષો આપણને આ સમજાવે છે કે જીવ જેવું કોક તત્વ છે, ચેતના વાળું છે, બોલો, અને એના ઉપર કર્મના આવરણો છે. કર્મના આવરણો જેટલા જોરમાં એટલી ચેતના વધારે ઢંકાય, કર્મના આવરણો જેટલા ખસેડીએ એટલી ચેતના ઉઘડે, સમજાય છે? એટલે ચેતના ઉઘડવામાં અને ચેતના ઢાંકવામાં પાંચ કારણ છે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ. જેમ અત્યારે ડાયા ડમરા છીએ, પણ હમણાં કોઈ પેલો ક્લોરોફોર્મ ઊંઘાડે, દારૂ પાય, એટલે આવું દ્રવ્ય આપે તો આપણું આપણો વિવેક ચૂકી જઈએ આપણે, એટલે આપણું જ્ઞાન ઢંગ કહી જાય. મારે સમજાય? આ દ્રવ્યનું કારણ સમજાયું. એવી રીતે પાઠશાળામાં બેઠા છીએ તો મને તમને બધાને ધર્મની બધી વાત યાદ આવે છે. હમણાં સિનેમા થિયેટર બેઠા હોઈએ તો અમને અડધું બધું યાદ ના આવે અને અડધું યાદ ના રહે. ક્ષેત્ર એવું, સારી બધું હવામાન ભોગનું ફિલ્મમાં, એટલે આવી બધી વાત મગજમાં ના આવે અને કોઈ ખેતર યાદ ના રહે, એટલે જ્ઞાન ઢંકાઈ જાય. હા સમજાય છે? નાના કદે કેવડી ભગવાનની પરસામ બેઠા હોઈએ, બોલો જાય તો ક્ષેત્ર જ અસર કરે આપણને, ના આવડતું બધું આવડે. આમ સાપ સિંહ બધાને જીવનો પ્રાણ લે, પણ ભગવાનના સમોસમાં આવીને બે ને તો બધા જ હિંસા વિનાના ઠંડાગાર આવી જવું. આ ક્ષેત્ર અસર કરે. ભગવાન બેઠા હોય ત્યાં આવા પ્રાણઘાતક પ્રાણીઓ પણ પ્રાણઘાતની ના ભાવને ભૂલી જાય, સમજો? એ રીતે કાળ, દાળે દાળે ગમે એટલા આવડીએ દિવસે તો એ અડધો કલાક કલાકથી વધારે ઊંઘ ના આવે, રાત્રે 10 વાગે 11 વાગે સૂઈએ 6 કલાકની ઊંઘ આવી જાય. નિદ્રાનો ઉદય આ કાળ કારણ, હજી સમજાતું મારી વાત? એ ભાવ કારણ, એટલે આપણા મગજ ઉપર કોઈક ટેન્શન હોય, ચિંતા, તો ઊંઘ ના આવે. અને ટેન્શન ઓછા હોય કે ના હોય, બસ હોઈ જાય, ભાવ ચોખ્ખા છે માટે. બીજું ભાવ કારણ, અહીંયા ગમે એટલું પાપ કર્યા હોય, પુણ્ય કર્યા હોય, મરીને દેવ નરકમાં જાય એટલે અવધિ જ્ઞાન થાય થાય ને થાય. અહીંયા અવધિ જ્ઞાન લેવા માટે મહેનત કરવી પડે, મળે ખરી ના એ મળે, ત્યાં નરકના ભાવમાં જાય તો એ મળે, અવધિ જ્ઞાન એ મળે. કોઈ કહેશે તમે પૂછતા નહીં તમારા અવધિ, હું કહું તો નરકનો ભાવ હારો ને સલો અવધિ જ્ઞાન મળ્યું તો ખોટું, કેમ કે નરકનો ભાવ એવો છે કે એમાં અવધિ જ્ઞાન મળે આગળ પાછું દેખાય, ક્યાં દેવડાવે એટલે કાલે પેલો મારવા આવવાનો છે એમ દેખાય. જો કાલે જ આપણું મોત થવાનું હોય તો જ્ઞાન નથી લાગે તો લેનમાં બેઠા છીએ, અને જો જ્ઞાન હોય કે કાલે તમે પ્લેનમાં જવાનો છો, પ્લેન પછડાવવાનું છે, તમે મરવાના છો, તો મરીએ ત્યારે આજથી જોવા માંડીએ. હજી મારી વાત નહીં સમજાણી. એટલે દેવના ભવને નરકના ભવને અવધિ જ્ઞાન છે ખરું, પણ સુખનું કારણ નથી, દુઃખનું કારણ છે. બે છે એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ, આ પાંચ કારણો આ જીવને જ્ઞાનની ઉત્પત્તિને વિનાશના છે. તો આત્મા નામનું એક દ્રવ્ય છે, નાનું પણ થઈ શકે, પેલું મોટું પણ થઈ શકે, એવા સ્વરૂપ વાળું છે, એને જેટલું આધાર ક્ષેત્ર મળે એટલામાં રહે છે. કીડીમાં જન્મ્યો કીડી જેટલા ક્ષેત્ર મળે, હાથીમાં જો હાથી જેટલા ક્ષેત્ર મળે, અને જેમ જેમ દિવસો જાય અને આહાર પાણી લે એમ એને પુષ્ટિ મળવાથી વૃદ્ધિ પામે, હા એને વિસ્તાર પામે. એમ નહીં કે એક આત્મા બે આત્મા થઈ જાય એવું નહીં, પણ એનો રહેવાનો વિસ્તાર થઈ જાય. જેમ તમારી બાજુમાં કોઈ બીજું બેઠું હોય તો સંકોચાઈને બેહો, અને એને કારણે ઉઠી ગયા તો એના પગ છૂટા કરીને બેહો, નહીં સમજો એટલે વિસ્તૃત કરીને બે. આવું છે. એક વાત બેઠી બરાબર. હવે આત્મા નામનું તત્વ, હવે કોઈ પૂછે કે મારો આત્મા છે, આમનો આત્મા છે, એમનો કુલ આત્મા કેટલા, આવો કદાચ પ્રશ્ન થાય. અનંતા અનંત બોલો, ગણ્યા ગણાય નહીં વિણ્યા, કેવું કેવું નાનપામ બધા દેખાય, ગણાય નહીં પણ દેખાય ખરા. એમાં વધારે વધારે રાશિ નિગોદમાં, બાકી બધે અસંખ્યાતા, અને માનવ ભાવમાં સંખ્યાતા, માનવમાં સંખ્યાતા, નિગોદમાં અનંતા, બાકીના બધામાં અસંખ્યાતા, પૃથ્વીકાયમાં અસંખ્યાતા, બોલો અપકાયમાં, તેવકાયમાં બોલો અસંખ્યાતા, વાવકાયમાં પણ, વનસ્પતિકાયમાં, પ્રત્યેકમાં અસંખ્યાતા, એટલે એકમાં એક પણ આમાં સંખ્યાતા ટોટલ, પણ સાધારણ વનસ્પતિ કાયમાં અનંતા. બે ઇન્દ્રી, ત્રેન્દ્રી, ચૌરીની, પંચેન્દ્રી, ગાય, ભેંસ, ઘોડા, બકરા, કૂતરા, આ બધામાં અસંખ્યાતા. એક ગાય આપણે એકબીજાને દેખતી અને એમ ઘણા જીવો હોય આખા દુનિયામાં, પણ માનવમાં અસંખ્યાતા. એ બધું પ્રત્યેક વર્ષ દેખાય એ છે. જેમ માતાનો બાળકનો ગર્ભમાં હોય બે નો જીવ જુદો, બાળકનો જીવ એ જુદો, બાળકનો જીવ એના બનાવેલા નાના શરીરમાં એ વ્યાપતો હોય, માતાનો શરીર આખા શરીરમાં વ્યાપતો હોય. માતા જે ખોરાક લે એનું એનાથી એને પોષણ થાય. બે જીવ જુદા, અને કોઈ સ્ત્રીના ઘરમાં બે બાળક બી હોય તો બે બાળકના જીવ જુદા અને માતાનો જીવ જુદો. હે આપણે સામાન્ય વાત કરું છું, હેઠું એમ જેટલા શરીર એટલા બાળક, ભાઈ બાળક એટલા જીવો અને માતા, બધાનો જીવ જુદો જુદો, પણ એકબીજાનું પોષણ એકબીજાના આધારે. એની જેમ આખા ઝાડમાં જીવ જુદો, અને ઝાડના એક એક પાંદડામાં, એક એક ફૂલમાં, એક એક ફળમાં જીવ જુદો, એ જુદા જીવને જે ઝાડ નીચે આર લે એનાથી બધાને પોષણ મળે. જેમ માં ખોરાક લે તો એનાથી અંદર ઘરમાં રહેલા બાળકને પોષણ મળે, એમ ઝાડમાં આવું. પાંડે પાંડે જીવ, ફૂલે ફૂલે જીવ, એ કેળના લુંબ પર જેટલા ખેડા આવ્યા કેળે કેળે જીવ, તો એ બધાને પોષણ કરવાથી મળે આખા ઝાડથી. વૃક્ષમાં આવું આ પ્રમાણે ટોટલ અનંત જીવો આ દુનિયામાં છે કેટલા, અને રોજે રોજ મોક્ષે જાય છે. ભલે અહીંથી ના જાય, મહાવીરમાં જાય છે ખરું કે નહીં? અનંત કાળ ગયો, અનંત જીવો મોક્ષે ગયા. તો એ જયારે જયારે ભગવાનજી પૂછવામાં આવે કે પ્રભુ હવે મોક્ષમાં કેટલા જીવ થયા, કે સંસારમાં જેટલા છે એનાથી અનંત મો ભાગ. ફરી બોલું, જઈ હોય પૂછા, આવી નવતત્વમાં એક ગાથા આવે છેલ્લી. જયારે જયારે ભગવાનજી પૂછવામાં આવે કે પ્રભુ હવે મોક્ષમાં કેટલા જીવ થયા, તો કે સંસારમાં છે હજી અનંત મો ભાગ. ફરી, સંસારમાં છે હજી એટલે મોક્ષમાં ગયા એના કરે સંસારમાં અનંત ગણા, એટલે સંસાર ક્યારેય ખાલી ના થાય. એક વ્યવહારિક દાખલો આપું ખાલી. અત્યારના જમાના આપણે નળ ને ચકલી પાણી લઈએ, જૂના જમાનામાં કુવાથી લોકો પાણી લાવતા ગામડામાં. આખું ગામ બારે માસ કુવામાંથી પાણી ભરે, તો કુવાનું પાણી એટલે છે. બોલો યાર, ફરી બોલું, કોકા તો કુવાનું પાણી જોયું છે ને? ખરે ભર્યું ના ભર્યું નથી કીધું. બારે માસ આખું ગામ કુવામાંથી પાણી ભરે, તો કુવાનું પાણી એટલે જ રહે. એટલે કહેવાનું જોઈએ, તો અપાર કુવામાં પાણી છે કે ઓછું થયું દેખાય, એમાં સંસાર કુવા જેવો. હવે સમજી લો, એમાં રોજ મોક્ષે જાય. બોલો, ભલે અહીંથી ના જેમ આવી જેમાંથી જાય, પાંચ પછી રોજ ઓછા થાય, તો આ કુવાનું પાણી એટલે ને એટલે જ અનંત આનંદ છે. હવે આ એક વાત પૂરી કરું છું, બીજી વાત લઈએ આપણે. આત્મા નિત્ય છે. કયું પદ ચાલે છે? આ આત્મા મેં કે તમે કે ભગવાને કોઈએ બનાવ્યો નથી, અને કોઈ એવો વિનાશ કરનાર નથી. ભગવાને પણ દુનિયા બનાવી નથી કઈ, કેવળ નાંદી જોઈ છે ને તમને બતાવે છે, મને તમને કે આ જીવોનું સ્વરૂપ આવું છે. જેને પોતાનું ઘર નહોતું બનાવવું મમતા થાય એટલે, બોલો મમતા, એ આવી દુનિયા બનાવે બે? વધારે વધારે મમતાથી ઘેરાય. અને તમે જે બનાવ્યું હોય એમાં જરાય હાનિ વૃદ્ધિ થાય તો રાગદેશ થયા વગર રહે જ નહીં. તમે ખાલી ઘર બનાવ્યું હોય નહીં, ખાલી એક ઓફિસ બનાવી હોય, બોલો એમાં કોઈ કચરો નાખે દુઃખ થવાનું? બાજુ નહીં, ઓફિસમાં કચરો રાખી દુઃખ નહીં થવાનું. આપણે જો આ દુનિયાને બનાવનારા હોઈએ ને એટલે ભગવાન, તો ભગવાન રોજ રોજતા જ હોય. ફરક કેવાનો સમજાય છે? એટલે ભગવાન જગત કરતા છે જ નહીં. ભગવાન તો દુનિયાથી નિર્લેપ થનારા છે, અને આપણને પણ નિર્લેપ થવાનો ઉપદેશ આપનારા છે, સમજાવનારા છે કે ભાઈ આ સંસાર અનાદિ અનંત છે, તમે ક્યાં જન્મ મરણમાં ભટકો છો, નીકળો બારે. એટલે આપણા બધાનો આત્મા આજકાલનો નથી, અનાદિકાળનો સંસારમાં છે. એને કોઈએ બનાવ્યો નથી, કોઈમાંથી બન્યો નથી. બીજા બધી છવિ નહીં આવ્યો એટલે તમને બન્યો દેખાય. બોલો, બન્યો દેખાય. કેમ, હિન્દુસ્તાનથી તમે અહીં આવ્યા એટલે તમને અહીંયા લોકો દેખાયા કે અમેરિકાની વસ્તી વધી ગઈ જાય. પણ એ બીજે હતા ખરા, એમ આપણે નિગોદમાં નરકમાં હતા, એમ અહીં આવ્યા, અહીંની મારી મજામાં જ આવવાના. આપણું ગમનાગમન છે. જીવ નવો એકે બનતો જ નથી, અનાદિકાળથી અનંત છે, અનંત રહેવાના. એટલે નિત્ય બીજું પદ આવ્યું, પેલો આત્મા છે પદ આવ્યું, બીજો આત્મા. બે પદની વાત આજે થોડી સમજાવી, બાકીની વાત હવે કાલે સમજાવશું. બરોબર,
લૂટે પદ
Yeah. સર્વ મંગલ માંગલ્ય સર્વ કલ્યાણ કારણ પ્રધાન સર્વ ધર્માણ જૈનમ જયતિ સાસુરમ કાલુ.